ગજાન સ્વામી મહારાજ.
બહુ સરસ. આનું નામ શિબિર. જ્યાં આવેલા દરેક શિબિરાર્થીઓ જે વાત સમજ્યા હોય એને આચરણમાં પણ મૂકવાની પ્રેક્ટિસ લેતા હોય, ખરેખર આપણી મિનિટે મિનિટ સેકન્ડે સેકન્ડ ખૂબ 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 લાભાન્વિત થઈ. જે ભક્તોને આહુત કરું તેઓ અત્યારે શિક્ષાભદ્રી ભાષ્યની કથાની શરૂઆતમાં ઠાકોરજી પોથીશ્રી વક્તા મહોદયશ્રીના પૂજન માટે પધારે. પુરુષોત્તમભાઈ ઉગામેડીવાળા દાસભાઈ, ડાયા ભગત જાંજમીરવાળા, વિઠ્ઠલભાઈ રાદડિયા સુરત, વિજયભાઈ ઇટાલિયા બોટાદ, લાભુ ભગત કુંડળ હાલ સુરત, જેમના નામ આવ્યા છે તેઓ જો અહીંયા ઉપસ્થિત હોય તો આવશો પૂજનનો લાહો લેવા.
શ્રી વાસુદેવ વિમલામૃત ધામ વાસમ નારાયણમ નરકતારણ નામ ધ્યેયમ શ્યામમ સિતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ ચ માં ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે. શિક્ષાર્થમાત્ર નિજ ભક્તિમતાં નરાણામ મેકાંત ધર્મમખિલં પરિશીલયંતમ.
વર્ણિવે શરમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનામ પૂજિતમ સુરનરોત્તમિલમુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમ નારાયણાય નમઃ. અક્ષરધામાધિપતયે રાજાધિરાજાય નમો. પરાત્પરાય સર્વાધારાય સર્વનિયામકાય સર્વપ્રકાશકાય સર્વાંતરયામિણે શ્રી સ્વામિનારાયણાય નમો. પરમ ધ્યેય મૂર્તિ શ્રી હરિકૃષ્ણ મહારાજાય નમઃ. સદાનંદાય આનંદ ઘન મૂર્તયે શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. કઠિન તપકારીણે શ્રી નીલકંઠવર્ણિ રાજાય નમઃ નમઃ. સાધુ સેવકાય શ્રી સરજુદાસાય નમઃ નમઃ. બાલરૂપાય શ્રી ઘનશ્યામાય નમો નમઃ. આદિગુરવે સદગુરુવર્યાય શ્રી ગોપાળાનંદ મુનયે શ્રી મુક્તાનંદ મુનયે ગુણાતીતાનંદ મુનયે બ્રહ્માનંદ મુનયે નિત્યાનંદ મુનયે કૃપાનંદ મુનયે સુખાનંદ મુનયે નમો નમઃ. સદાનંદ સ્વામીને, સ્વરૂપાનંદ સ્વામીને, સચ્ચિદાનંદ સ્વામીને, સિદ્ધાનંદ સ્વામીને, વ્યાપકાનંદ સ્વામીને, યોગાનંદ સ્વામીને, ચૈતન્યાનંદ સ્વામીને, આનંદાનંદ સ્વામીને ચ નમો નમઃ. સદગુરુભાઈ રામદાસ સ્વામીને, નિષ્કળાનંદ સ્વામીને, પ્રેમમૂર્તિ પ્રેમાનંદ સ્વામીને, ધર્મમૂર્તિ ભારતમાનંદ સ્વામીને ઇત્યાદિ સર્વે નંદ સદભ્યો નમો નમઃ. મમ ગુરુ શ્રી રાધારમણ સ્વામી ચરણ કમલેભ્યો નમો નમઃ. સર્વધામસ્ત સર્વમુક્તેભ્ય પ્રગટ સાધુ હરિભક્તેભ્યો નમઃ. વિક્રમ સંવત 2070 આસોવદ અમાસ દિવાળીના દિને ગુરુવારે તારીખ 23 ઓક્ટોબર 2014 આજે આપણે શિબિરના ત્રીજા દિવસે બપોર પછીની શિક્ષાપત્રીની સભાનો આરંભ કરીએ છીએ. વાલા ભક્તો, આવતીકાલે વિક્રમ સંવત 2071નું બેસતું વર્ષ છે. આખી સાલનો બધો જ હિસાબ કરવાનો આ છેલ્લો દિવસ. સવારે બી વાત થઈ હતી, કાલે બી વાત થઈ હતી, એને લઈને ઘણા સંતો ભક્તો એકાંતમાં બેસી સવારે વહેલા ઉઠી કાં બપોરિયામાં પોતાનું ગયું વર્ષ આખું તપાસી ગયા. કેટલું આગળ વધાયું, કેટલું આધ્યાત્મિક માર્ગે પાછળ પડાણું, શું શું ભૂલો થઈ, કેટલી આજ્ઞા લોપાણી, કેટલી પળાણી પ્રગતિ, યા રૂકાવટ થઈ એના બરાબર પાસાઓ વિચારી કંઈક લખવું ઘટતું હોય એ ટપકાવવું પણ ખરું. જાણતી માહિતી પ્રમાણે તમે બધાએ પોતપોતાના ખપ પ્રમાણે સમય પ્રમાણે પ્રયાસ કર્યો છે તે બદલ સંતો ભક્તોને ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વભાવ વંદન સાથે જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજે આપણે 79મો શ્લોક આવ્યા છીએ. આ શ્લોક છે વ્રત વિધાનનો. એકાદશી નામ સર્વાસામ કર્તવ્યમ વ્રત માદરાત કૃષ્ણ જન્મદિના નામ ચ શિવરાત્રેશ્ચ સોત્સવમ. આ શ્લોકમાં ત્રણ આજ્ઞા છે. પહેલી, સર્વ એકાદશીઓનું વ્રત આદરથી કરવું. બીજી આજ્ઞા, શ્રી કૃષ્ણ ભગવાનના જન્માષ્ટમી આદિક જન્મ દિવસનું તથા શિવરાત્રીનું પણ વ્રત આદરથી કરવું. ત્રીજી આજ્ઞા, તે વ્રતના દિવસે મોટા ઉત્સવ કરવા. આમ એક શ્લોકમાં ત્રણ આજ્ઞા છે. પ્રથમ બે આજ્ઞાની વ્યાખ્યા એક સાથે લઈએ છીએ. શતાનંદ સ્વામી કહે છે, સર્વાસામ યાની કે શુક્લાનામ કૃષ્ણાનામ ચ એકાદશીનામ વ્રતમ ઉપવાસ પૂજા જાગરણાદિ લક્ષણો નિયમ આદરાત સોત્સવમ કર્તવ્યમ. એકાદશીનું વ્રત કરવું એનો અર્થ કર્યો કે તે એકાદશી સુદ પક્ષની હોય કે વદ પક્ષની હોય, તે એકાદશીનું વ્રત બંનેનું કરવું. વ્રત કરવું એટલે શું? તો કે ઉપવાસ. ઉપવાસમાં શું આવે? તો કે પૂજા જાગરણ વગેરે જે નિયમો છે તેણે સહિતનું આ જે કંઈ કરવાનું આવે છે તે વ્રત. આદરથી કરવું એટલે તો કે ઉત્સાહપૂર્વક કરવું. ન તો કાય ક્લેશ ભયાત પરિહર્તવ્યમ. એ ઉપવાસ કરીશ તો પેટમાં બળશે, અશક્તિ આવી જાય, ઢીલો પડી જાય, ભજન નહીં થાય, ધ્યાન નહીં થાય, કામે નહીં જવાય, દુબળો થઈ જાય, સ્પીત થઈ જાય, મરી જઈશ. આવા બધા ભયનો ત્યાગ કરી મક્કમ મનથી એકાદશીનું વ્રત કરવું. તસ્ય નિત્યત્વાત ઇતિ ભાવઃ. કેમ જે એકાદશી એક એવું વ્રત છે જેને નિત્ય વ્રત કહેવાય. વ્રતો બે પ્રકારના આવે છે, એક નિત્ય વ્રત, એક સ્વૈચ્છિક પ્રાસંગિક વ્રત. માની લો ચાંદ્રાયણ વ્રત, પાદકૃચ્છ વ્રત, એવા ઘણાક વ્રતો સત્સંગી જીવનમાં પુરાણોમાં લખ્યા છે, ઋષિમુનિઓએ કરેલા. એના જેવું આ એકાદશી વ્રત નથી. ચાંદ્રાયણ તમે કરો ન કરો, પાદકૃચ્છ કરો ન કરો, અર્ધ પાદકૃચ્છ કરો ન કરો, બીજા ઘણાક વ્રત છે એ કરો ન કરો, ધારણા પારણા વ્રત છે તમે કરો ન કરો, વાંધો નથી. કરો તો તમને ફળ મળે, ન કરો તો કાંઈ નહીં. માટે પ્રાસંગિક વ્રતો કહેવાય, સ્વૈચ્છિક વ્રતો કહેવાય. પરંતુ એકાદશી વ્રત તો નિત્ય વ્રત છે, નિત્ય વ્રત. એમાં કરો કે ન કરો એવું ન હાલે. કરો તો ફળ મળે, ન કરો તો કાંઈ નહીં, એમ ના ચાલે. એકાદશી નિત્ય વ્રત છે. નિત્ય વ્રત કહેવાનો અર્થ એ છે કે દરેકે ફરજિયાત તે વ્રત કરવું જ જોઈએ, ફળ જોતું હોય કે ન જોતું હોય. આ વ્રત કોઈ પાપ થઈ ગયું છે એના પ્રાયચિત માટે કરવાનું વ્રત નથી. ચાંદ્રાયણાદિક પ્રાયચિત માટે કરવાના વ્રતમાં ગણાય છે મોટે ભાગે. જોકે ભગવાનની પ્રસન્નતા અર્થે બધા વ્રતો થઈ શકે છે, કરાય ને વર્ષો વર્ષ નિયમપૂર્વક કરવા હોય તોય કરાય. પણ એ વ્રતો ન કરો તો કાંઈ તમને પાપ લાગે નહીં. પણ એકાદશી ન કરો તો ભૂખા કાઢી નાખે એટલું પાપ લાગે છે. માટે એકાદશી નિત્ય વ્રત છે, નિત્ય વ્રત. નિત્યત્વાત ઇતિ ભાવ. કરવું જેમ ભજન શું કામ દે છે તો કે નિત્ય વ્રત છે, એ કર્યા વગર છૂટક્યો જ નહીં, દરેકે કરવું જ જોઈએ. નિત્યમ ભક્તિ સમાયુક્તે હિ નરેર વિષ્ણુ પરાયણે હિ પક્ષે પક્ષે ચ કર્તવ્યમ એકાદશ્યા મુપોષણમ. નિર્ણય સિંધુમાં આ શ્લોક છે, એનો અર્થ નિરંતર ભક્તિ કરનારા ભગવત પરાયણ ભક્તોએ દરેક પખવાડિયામાં આવતી સર્વે એકાદશીના ઉપવાસ કરવા. સર્વાસામ શુક્લાનામ કૃષ્ણાનામ ચ, શુક્લ પક્ષ કે કૃષ્ણ પક્ષની હોય. ઘણા લોકો ઘણા પ્રકારે પોતાનું મન ઘડંત માની બેઠેલા હોય છે કે અંજવાળિયાની જ કરવાની હોય, અંધારિયાની એકાદશી ના કરાય. ઘણા એવું માને છે કે ચાતુર્માસની જ કરાય, આખા વર્ષની ના કરો ચાલે. ઘણા એવું માને છે કે શ્રાવણ મહિનાની કર લો આવી ગયું. ઘણા ત્યાં સુધી માને છે કે આ વ્રત ફરત એકાદશીનું બાયુન કરવાનું હોય, મુશાળાવન નહીં. પરંતુ આ બધી લોકોએ પોતાની મેળે સગવડતા હારું ઊભી કરેલી માન્યતાઓ છે, આને શાસ્ત્રીય ટેકો નથી. શાસ્ત્રો સંતો અને શ્રીહરિ તો ચોખ્ખું કહે છે કે બારેય મહિનાની ટોટલી એકાદશીઓ ચોવીસે ચોવીસ, અને જો અધિક માસ હોય તો બે વધારે છવ્વીસ. ભાઈ હોય ભાઈ હોય બધાએ કરવાની કરવાની કરવાની, એમાં કાંઈ આગું પાછું હાલે નહીં. શ્રીજી મહારાજે આ આજ્ઞા શિક્ષાપત્રીમાં સ્પષ્ટ કરી છે. મારા આશ્રિતોએ આમાં ભૂલ ન કરવી. તત્વસાગર નામનો એક ગ્રંથ છે, એમાં એવું લખ્યું છે કે યથા શુક્લા તથા કૃષ્ણા, યથા કૃષ્ણા તથોત્તરા, તુલ્ય ચ મન્યતે યસ્તુ સવૈ વૈષ્ણવ ઉચ્યતે. અરે ભાઈ, ખરો વૈષ્ણવ કોને કહેવાય? તો કે જેવી કૃષ્ણ પક્ષની એકાદશી એવી જ વદ્ય પક્ષની એકાદશી માનવી, જેવી વદ્ય પક્ષની માનો એવી જ કૃષ્ણ પક્ષની એકાદશી માનવી, એ બે એકાદશીઓને તુલ્ય જ સમજવી, સરખી જ સમજવી, બેનો એક સરખો મહિમા છે, એક સરખું ફળ છે, એમ જે સમજે છે સવાઈ વૈષ્ણવ ઉચ્ચતે, એને વૈષ્ણવ કહેવાય. એકાદશીમાં બધું આડુળું કરી નાખે એ વૈષ્ણવ નહીં. એથી તત્વસાગર આટલી આપણે કરી વ્યાખ્યા આજ્ઞાની. હવે એકાદશી પ્રગટી ક્યાંથી, એ આવી ક્યાંથી, એને લાવ્યું કોણ? પંદર દી અને પંદર દી આવીને ઊભી રહે મહારાજની આરે રહેનારા અમુક અમુક હાંસી મશ્કરીમાં હોશિયાર કાઠી દરબારો, તો એનું નામ માણા મારણી કહેતા. આ માણા મારણી કોણ લાવ્યું એમ? હે મહારાજ, એને પૂછવું હોય ને તો એમ પૂછે, એકાદશી ક્યારે છે એમ ન પૂછે, માણા મારણી ક્યારે છે? ભૂખ્યા રહીએ કે નહીં? જુવાન ઉંમર હોય, જે નાખે એ બધું બળીને ભસ્મ થઈ જતું હોય, એક ટાણું ચૂકે તો જરાય ચેન પડે નહીં, એને હવે ચોવીસ કલાક સુધી કાંઈ અંદર ઓરવાનું નહીં, અને માલકર સૂલો લાય લાય બળે, એ કેવી રીતે મેળ પડે? પાછા ખેતીવાડીના કામ હોય, મહેનત બહુ કરવી પડતી હોય, અંદર બધું ખલાસ થઈ ગયું હોય, એટલે બહુ કાઠું પડે ભાઈ. એટલે કોક ઠાકીને માણા મારણી કહેતા હતા, અને આમ તો મજાકમાં કહેતા હતા, હરીને હસાવવા. આ કોણ લાવ્યું એકાદશી? તો વાલા ભક્તો, એકાદશીની ઉત્પત્તિની કથા પુરાણમાં છે, પૌરાણિક કથા છે કે સતયુગના કાળમાં એક નાડી જંઘ નામનો મોટો ભયંકર રાક્ષસ થયો. ચંદ્રાવતી નગરીનું એ રાજ્ય કરતો હતો, ધમધમાવીનો. એને એક દીકરો હતો, એનું નામ મૂરદાનવ, માથાનો દુખાવો જેવો તેવો નહીં. અને આ બધા પાછા છે ને
તપ બપ ને સાધન બાધન કરીને એટલા બધા પાવરધાન બળિયા થઈ ગયા હોય કે એને જીતવા કે પકડવા કે વશ કરવા કોઈની તાકાત નહીં. આ મુર્દાનાવે બ્રહ્મા ઉપર જબ્બર તપ કર્યું. હવે તપ વ્રત ને મંત્ર ને આધીન દેવતા ખબર હોય કે હારો માણા નથી, પણ એણે તપ કર્યું હોય એટલે એને દર્શન દેવા પડે. માગ માગ એમ કેવું પડે, દેવો એ તે મનમાં જ ઘણું સમજતા હોય કે આને ન કહેવાય, આને વરદાન ન દેવાય, પણ હવે એને કર્યું તપ એટલે ફળ દીધા વગર છૂટક્યો નહીં. સૃષ્ટિનો એ અદલ નિયમ છે કે કર્મનું ફળ તો પરમેશ્વરે કે દેવોએ આપવું જ જોઈએ. તો અમુક અમુક અસુરો એવા જોરદાર તપશ્ચર્યાદી કર્મ કરતા હતા, એને લઈને દેવોને વશ કરતા હતા, વરદાન દેવા વિવશ બનાવતા હતા, અને વરદાન મન માગ્યા લેતા હતા, અને પછી પૃથ્વીમાં અનેકને પીડતા હતા. પેટમાં આશય હારા નહીં ને. કોઈ દિવસ કોઈને હેરાન કરવા માટે, અહમ પોષવા માટે કોઈ પણ સાધન કરવું જોઈએ નહીં. તપ, માળા, ભજન, કીર્તન, ધ્યાન, સેવા, સમાગમ, ઉત્સવ, સમયો, દાન, પુણ્ય, કશું જ અહમ પોષવા કે કોઈને દબાવવા કે વટ મારવા, કોઈને હેરાન કરવા, કોઈને પાછા પાડવા કે કોઈની આગળ થઈ જવા ન કરાય, ન કરાય, ન કરાય. એમાં ક્યારેય હારું નહીં, ક્યારેય હારું નહીં. પણ આસુરી સ્વભાવવાળાને આ બધા હેતુ માટે કંઈક ને કંઈક રોજ થઈ જ જતું હોય. શું કરે માણસ, થઈ જાય. એવું તપ કર્યું આમ માથામાંથી ભડકા થવા માંડ્યા ને વરાળું નીકળવા માંડી. પછી બ્રહ્માએ દર્શન દીધા, થોડા હંસ ઉપર બેહીને ચતુર્મુખ બ્રહ્મા આવ્યા. મૂર્દાનવ ઉત્તિષ્ટ પ્રસન્નોહમ, લ્યો હું રાજી થઈ ગયો છું. વરમ આચય, વર માગ, જે વર માગ તે આપું. એટલે રાક્ષસ તપમાંથી ઉઠ્યો, નક્કી જ કરી રાખ્યું તું કે પ્રસન્ન થાય ને માગે એમ કે એટલે તરત આ માગવું. બરાબર ગોખીને તૈયાર કરેલું. એણે વર માગ્યો, યોની જ થી હું ન મરું. બ્રહ્મા કે તથાસ્તુ. બ્રહ્મા વૈયા ગયા સત્યલોકમાં. યોનિજ એટલે કે જેનો જન્મ થયો હોય એનાથી મારું મૃત્યુ ન થાય. જેનો જન્મ થયો હોય એનાથી મારું મૃત્યુ ન થાય. અસુરે મનમાં માન્યું કે આમાં હું અમર થઈ જઈશ. યોનિ થકી જે જન્મ છે એ કોઈ મને ન મારી શકે. બ્રહ્મા કે તથાસ્તુ, જા, કોઈ નહીં મારી શકે. બસ આ વરદાન પામ્યા પછી મૂર્દાનવ મહાભયંકર અભિમાની થઈને દુનિયાને માંડ્યો ગમરોળવા. બીજા બધાને તો નમાવી દીધા, વશ કરી દીધા, કાળો કેર વર્તાવી દીધો, કોઈથી માર્યો મરે નહીં, દાયબો દબાય નહીં, ગમે એને જઈને મારી આવે, ગમે એની વસ્તુ, સ્ત્રી વગેરે જે ગમે એ લઈ આવે, એના બાપનું બધું. પણ કોઈ માણસને ક્યારેય સંતોષ થાય? આટલાથી એને સંતોષ ન થયો. એના મનમાં એક વાત કાંટાની જેમ ખૂંચ ખૂંચ કરી કે ઓલો કોક ભગવાન કહેવાય છે ને વિષ્ણુ, એ ક્યાં છે? બધાને મેં દબાવી દીધા, નમાવી દીધા, બધાએ મને હાથ જોડે, ઓલો વિષ્ણુ ક્યાં જવે એનો વારો? ગામડે, શહેરે, દેશમાં, વિદેશમાં, અન્ય રાજ્યોમાં માથા ભારે તત્વો થાય એમાં બહુ કોક બળિયાને ઝબરા થાય ને, એ બધાને દબાવતા દબાવતા પછી વિચારે કે હવે કયો માથા ભારે છે. પછી ખબર પડે કે હજી ફલાણા દેશમાં ફલાણો દેશ કે ફલાણો પ્રમુખ કે ફલાણો માણસ બહુ માથા ભરે છે, તો કે હવે એને જોઈ લઈ કેમ હું કહો. અને પછી મરે હો, પછી હેરાન થઈ જાય, સવાલ જ નહીં. એમ આના મનમાં એમ થયું કે ઓલો વિષ્ણુ છે એ ક્યાં છે? અને એવો બળિયો થયો પછી પરમેશ્વરને માંડ્યો લલકારવા, અને ભગવાનને મારવા તૈયાર થયો. ભગવાને માયા રચી. ભગવાન શ્રી હરિ એક મોટી ગુફા હતી, 12 યોજન લાંબી સિંહવતી નામની ગુફા. એ ગુફાનું મોઢું હાવ હાંકડું. ભગવાન એની અંદર જઈને પોઢ્યા અને આ પાપીને ગમે તે રીતે સમાચાર આપ્યા કે ભગવાન અહીં પોઢ્યા છે. રાક્ષસી ગુફામાં પ્રવેશ્યો. ક્યાં છે વિષ્ણુ? ક્યાં ભાગી ગયો મારું બળ જોઈને? આવી જા મારી સામે. પડકારા કરતો જાય, હાથમાં ગદાન. ભગવાન તો પોતે યોગ નિદ્રામાં પડ્યા છે. પરમાત્માની એકાદશી ઇન્દ્રિયોના તેજમાંથી એ વખતે એક કન્યા ઉત્પન્ન થઈ, પણ રૂપ રૂપનું ધામ. કોઈ પણ જોવે તો મોહ પામે જ. અસુર જ્યાં ભગવાનને મારવા ગયો ત્યાં કન્યા ભાળી ગયો. ભગવાનને મારવાનું ભૂલી ગયો. હા હાવ રસ્તો ફંટાઈ ગયો. જ્યાં ક્રોધ હતો, જ્યાં આવેગ મારી તોડી નાખવાનો હતો, ત્યાં માંડ્યા પ્રેમ હિલોળા લેવા. બોલો. જઈને કન્યાને પૂછ્યું, કુંવારા છો કે પૈણેલા? તો કે એમના માટા મારી. કોઈ મૂર્તિઓ નથી પસંદ પડ્યો? કે પડ્યો નહીં, તારે પડવું જ ઈચ્છા છે. પણ મારે એક નિયમ છે. નિયમ? કેવો નિયમ? યુદ્ધ કરવાનો. યુદ્ધ? હા, મને જે યુદ્ધમાં જીતે એની સાથે મારે લગ્ન કરવાના. હો, અસુર તૈયાર થઈ ગયો. જ્યારે માણા મોહમાં હોય ને ત્યારે એને ખબર ન રહે કે યુદ્ધમાં હું હારીશ એટલે મરી જ જવાનો. બસ લગ્ન કોની હારે, કોણ કરશે? લડાઈ થવાની? હા મામી, કા હું એને મારીશ, કે અહીં મન માની નાખશે, ટાળી જ દે. આમાં કઈ નમાવાની વાત નથી. કેમ જે કોઈ સતી નારી હામાને નમાવીને એને દાસ કરીને પછી એને અરે લગ્ન થોડી કરે. મરી ગયા આ અસુર. કન્યા અરે યુદ્ધે ચડ્યો, એને એમ કે હું જીતી જઈશ ને મારી દાસી બનાવી દઈશ. અને કન્યા તો ભગવાનમાંથી પ્રગટ થઈ હતી, આ કઈ યોની જ નહોતી. ભગવાનના પ્રતાપે આ કન્યાએ રાક્ષસને ઠાર માર્યો. ભગવાન યોગ નિદ્રામાંથી જાગ્યા, રાક્ષસને માર્યો, એનાથી ભગવાન તે કન્યા ઉપર પ્રસન્ન થયા. ભગવાન કહે છે, કોણ છો તું? ત્યારે કે, પ્રભુ હું આપના એકાદશી ઇન્દ્રિયોમાંથી ઉત્પન્ન થયેલી છું, એટલે મારું નામ છે એકાદશી. અચ્છા, તે આ રાક્ષસને માર્યો એટલે હું તારા ઉપર પ્રસન્ન થયો છું. સ્વૈચ્છિત વર માગે. ત્યારે એણે કહ્યું કે પ્રભુ, દર એકાદશી એ મારું વ્રત સાબિત થાય. એકાદશીએ એકાદશીએ લોકો મારું વ્રત કરે, તે દિવસે 11 ઇન્દ્રિયોનો આહાર કોઈ કરે નહીં, તમારું ભજન કરે અને તમારી પ્રસન્નતા મેળવીને પોતાના જીવનું કલ્યાણ કરે, એમ હું લોકોના ઉદ્ધાર માટે તપસ્વીની છું, એટલે તપશ્ચર્યા લોકોના કલ્યાણ માટે માગું છું. માટે મારું એકાદશી વ્રત સર્વ વિશ્વમાં પ્રવર્તાવો. ભગવાન કે, તથાસ્તુ. લ્યો, અહીંથી એકાદશી આવી. હવે માણા મારણીકો કે જીવ તારણીકો, તમને ઠીક પડે એ નામ રાખો. પણ માં એકાદશીને તો આપણું કલ્યાણ કરવાની ઈચ્છા હતી. 365 દિવસ નેરા ભોગ ભોગ્યા કરીએ અને ખાખા જ કરીએ એના કરતા 15 દિવસે એક રજા, આખી ઓજરીને ને બધા આંતરડાને સિસ્ટમને આરામ. બોલો, ઘણો ફાયદો થાય એવું કામ એકાદશીએ આપણા બધા પાસે કરાયું. વાલા ભક્તો, બ્રહ્મ વૈવર્ત પુરાણમાં એક બીજો પ્રસંગ એવો છે કે એકાદશીએ શ્વેત દીપમાં 100 વર્ષ સુધી તપ કર્યું, પછી ભગવાન એના ઉપર પ્રસન્ન થયા. પરમાત્મા પૂછે છે કે એકાદશી, હે પ્રિય, તે શા માટે આવડી મોટી તપશ્રિયા કરી? ત્યારે કહ્યું કે મહારાજ, મને એકલા રહેવું નહીં ગમતું, મને તમારી સાથે રાખો અને તમારામાં મને સ્થાન આપો. ત્યારે ભગવાન કહે, મારા કોઈ અંગ ખાલી નથી, મારી નીચે ગરુડજી છે, ચરણમાં તુલસીએ વાસ કર્યો છે, તમને ચરણમાં રાખો તો તુલસી ને તમે બે ઝઘડો, હૃદયમાં લક્ષ્મી છે, ન્યાય તમને રખાય નહીં, નહીં તો લક્ષ્મી યારે ડખો થાય. 4 ભુજામાં 4 આયુધો, કોઈ સ્થાન ખાલી નથી. ત્યારે એકાદશીએ બહુ પ્રાર્થના કરી કે મને આમ હાવ તરસોડોમાં દયા કરો, ક્યાંક થોડી ઘણી જગ્યા કાઢી દો, કોઈને યારે બોલીશ નહીં, સાંજમાં પડી રહીશ, પણ તમ વિના મન ગોઠતું નથી, માટે તમારામાં મને વાસ આપો, તમે જ મારું ઘર ને તમે જ મારા વર. ભગવાન એની પ્રાર્થના સાંભળીને રાજી થયા અને પછી એમ કીધું કે એકાદશી, મારી આંખમાં કોઈને મેં સ્થાન આપ્યું નથી, જાઓ, આજથી હું તમને મારા નેત્રમાં ધારણ કરું છું. એકાદશી પરમાત્માના નેત્રમાં રહેશે. ભગવાનના નેત્ર દ્વારા આપણને બધાને જોયા કરે છે કે મારું વ્રત કોણ કરે છે અને કોણ નથી કરતું. જે એકાદશી કરે એને ભગવાન બહુ સાચવે, એની તબિયત સારી રહે, એને કોલેસ્ટ્રોલ ન વધે, એટેક ન આવે, દવાખાનાના ખર્ચા ન થાય, ફૂરતી રહે, ભજન સારું થાય. અને જે 365 દાડા બળી ધ્યાન જેમ ખાખા જ કરે, એ તો પોદળા કર્યા કરે, એમાં બીજું કાંઈ વધીને ફાયદો ન થાય. ઠીક છે, આ તો બધી મેં તમને પૌરાણિક કથા કહી. હવે નજીક આવીએ વચનામૃતની કથા તમારી પાસે લાવું છું. શ્રી હરિના મતે એકાદશી વ્રત શું છે? તો વચનામૃત મધ્યનું 8 એમાં આપણા ઈષ્ટદેવ પ્રાણ પ્યારા વાલા શ્રીહરિ કહે છે કે ધર્મશાસ્ત્રમાં પણ એમ કહ્યું છે, જે એકાદશીનું વ્રત કરવું, અને એકાદશીનું વ્રત કરવું તે દિવસ કામ ક્રોધ લોભાદિક સંબંધી ભૂંડા ઘાટ મનમાં થવા દેવા નહીં, અને દેહે કરીને કાંઈ ભૂંડું આચરણ કરવું નહીં, એમ શાસ્ત્રમાં વચન છે. અને તે શાસ્ત્ર પ્રમાણે જ અમે પણ કહીએ છીએ. મોર છાપ મારી, શાસ્ત્રમાં ઘણું બધું લખેલું હોય પણ આપણા ઈષ્ટદેવ જો એ આપણને પાળવાનું ન કહે તો શાસ્ત્રમાં પડ્યું રહે, પણ શાસ્ત્રમાંથી ક્યાંક ગોતીને આપણા ઈષ્ટદેવ એમ કે આ શાસ્ત્રનું છે ને હું પણ કહું છું, એટલે આપણને લાગુ પડ્યું, વળગ્યું, કરવાનું જ રહ્યું. શાસ્ત્ર પ્રમાણે જ અમે કહીએ છીએ કે એકાદશી કરજો બાપા. અને જો એકાદશીને દિવસે ઢોલ લાંગણી કરવી નહીં. સવાલ ઉઠ્યો, ઢોલ લાંગણી કોને કહેવાય? ઢોર ખીલે બાંધ્યું હોય અને ઘરધણી કાંઈ આખો દિવસ નીરે નહીં, એટલે ઢોર ઘુમરિયા ખાધ્યા કરે, ઓલી બાજુ કડબના ભારા પીડ્યા હોય, રજકો પીડ્યો હોય, એને હામું જોયા કરે, સુગંધ લીધ્યા કરે, એમ આખો દી ભૂખ્યું રહે, પણ એના મનમાં કાંઈ એવું નથી કે મારે આજ ખાવામાં પીવામાં કોઈ જગ્યાએ જરાય ધ્યાન દેવું નથી, પરમાત્મામાં મન રાખવું છે. એવું હોય ઢોરને? આજ ન ખાવા મળ્યો એટલે પછી ઉપવાસ કર્યો. એમ જેની આખો દિવસ ખાવામાં વૃત્તિ રહે, ભગવાનનું ભજન કરે નહીં, ભગવાનમાં ધ્યાન રાખે નહીં અને ખાય નહીં, આને કહેવાય ઢોર લાંગણ. મહારાજ કે ઢોલ લાંગણ નહીં કરવાની. ભગવાને અહીંયા અર્થ એવો કર્યો કે એકાદશ ઇન્દ્રિયોના આહારનો ત્યાગ કરે ત્યારે તે એકાદશી સાચી, ને તે વિના તો ઢોલ લાંગણી છે. હવે ભગવાને જે પ્રતિપાદન કર્યું એમાં તો એવો ભાવ નીકળે છે કે માત્ર માણસ એક રસના ઇન્દ્રિયોનો આહાર ત્યાગ કરે, બાકી બધી ઇન્દ્રિયોને આહાર આપે, આને કહેવાય ઢોલ લાંગણ. એકાદશી એટલે કે એકાદશ ઇન્દ્રિયોના આહારનો ત્યાગ કરવાનો. પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય અને એક અગિયારમું મન. હવે એ અગિયારે ઇન્દ્રિયોનો આહાર કઈ રીતે ત્યાગ કરવો? ભારે આ તો ડિફિકલ્ટી વાત છે ભાઈ. તો જુઓ ભાઈ, પહેલી પાંચ જ્ઞાન ઇન્દ્રિયની વાત સમજી લઈએ કે એકાદશીને દિવસે કાને કરીને આપણે જગત સંબંધી વિષય કે બીજી ત્રીજી વાતો નહીં સાંભળવાની, ભગવાનની કથા વાર્તા દીક સાંભળીને સમય કાઢવાનો. એટલે એક ઇન્દ્રિય જીતી ગયા. ચામડીએ કરીને તે દિવસે વિષયિક સ્પર્શ નહીં કરવાનો, એટલે બીજી જીત્યા. આંખે કરીને તે દિવસે કાંઈ ખરાબ વિષયિક જોવાનું નહીં, ત્રીજી જીત્યા. અને જીભે કરીને તે દિવસે કોઈ સ્વાદ માણવાનો નહીં, ચોથી જીત્યા. નાકે કરીને તે દિવસે જગત સંબંધી કોઈ અત્તર વગેરેની સુગંધીઓ માણવાની નહીં, પાંચે જીતી ગયા. હવે આવી પાંચ બીજી કર્મ ઇન્દ્રિયો. હવે એમાં બધું પૂરું મને નથી સમજાતું. આ તો અહીં સડી બેઠા એટલે બાવા બન્યા, એ તો હિન્દી બોલના પડતા હે, એમ અમારે તો આ બધું અગડમ બગડમ કહેવું પડે છે. સારું એટલું લેવું, બાકી અમારું અમને પાછું. ઓકે, તે દિવસે હાથે કરીને કોઈ અયોગ્ય કામ ન કરવું, રાઈટ. પગે કરીને કુમાર્ગે ન હાલવું. વાણીએ કરીને એવું કાંઈ બોલવું નહીં કે જેથી ભગવાન દુખાય. હવે બે ઇન્દ્રિયો તો હાવ મળ ત્યાગ ને મૂત્ર ત્યાગની છે, એમાં મને બહુ કાંઈ એવું લાગતું નથી કે એમાં હું જીતવું ન હો નહીં જીતવું. બાકી એવું હજડબમ ન કરાય કે તેથી બાથરૂમ ન જવું, સંડાસ ન જવું. હવે આ બધું હવે બરોબર જાડા થઈ જાય તો શું કરવું? પણ એ કંટ્રોલમાં રાખવું એમ કે છે. અને એટલા માટે દશમને દિવસે એકટાણું જમવું, જમવું ત્યારે વાયડ્યું કાંઈ ખાવું નહીં, બહુ સાદું ખાવું, તળેલું બળેલું ચણ્યાનું બહુ ખાવું નહીં. હાવ સાત્વિક સાદો ખોરાક જમવો, મરચા ભરચા તળીને ભજીયા ભજીયા ઠપકારવા નહીં. કેમ છે, ગડબડ ગડબડ થઈને બધું હવારે આખો કોઠો સાફ થઈ જાય ને પછી એમ થાય કે હવે એકાદશી આખી ભૂખ્યા કઈ રીતે રહેશું. ઘણા માણસ પાકા હોય એકાદશીને આગલે દિવસે જરા ઘી જેમાં આવે એવું જરા લે અને પછી કે કાલ દીવો બળે, કાલ દીવો બળે, ઘી અંદર હોય તો કાલ દીવો બળે. પાકા માણા આખો દી હું બે દી દીવો ન ઓલાય એટલું અંદર ઘી ખાંડ નાખી દે અને પછી કે મને એકાદશીમાં કાંઈ વાંધો ન આવે. આમાં વાંધો ક્યાંથી આવે? તમને કોઈક જમાડો એને વાંધો આવે. આગલે દિવસથી જ આહાર વગેરેનો પૂરેપૂરો કંટ્રોલ જો રખાય તો શિષ્ણ અને ગુદા ઇન્દ્રિય પણ જીતી શકાય છે. આ દસ ઇન્દ્રિયની વાત કરી અને અગિયારમું મન. એકાદશીને દિવસે મનમાં વિષય સંબંધી કે બીજા ત્રીજા જગત સંબંધી વ્યવહાર સંબંધી ગાઢ સંકલ્પો નહીં કરવા. આમાંથી તમે સમજી ગયા કે તેથી ધંધો વેપાર વગેરે તો થાય જ નહીં. કેમ જે સત્સંગી જીવનમાં સ્પષ્ટ લખ્યું છે કે એકાદશીને દિવસે એક હળીના બે કટકાઈ ન કરવા, આખો દી ભજન કરવું. આવી આજ્ઞા મહારાજે પોતે સત્સંગી જીવનમાં કરી છે. પછી જેટલું થાય એટલું જે થાય તે. પણ આમ જો એકાદશી થાય તો ઉત્તમ એકાદશી કહેવાય, એનું ઉત્તમ ફળ મળે. નહીતર મધ્યમ એકાદશી ને મધ્યમ ફળ, પછી કનિષ્ઠ એકાદશી ને કનિષ્ઠ ફળ, અને પછી આપણી એકાદશીમાં તો 2-5% ફળ મળે જ મળે ને. ક્યારેક આપણું આગલી એકાદશીનું જાય બેલેન્સ વ્યૂ જાય ઘણા તેવી એકાદશી કરે છે. કારણ કે આડે દાડે જેટલું ન ગળીશું હોય એટલું એકાદશીથી ગળીશું હોય. એમાં એકાદશી ફળ આપે કે આગલા દિવસનું ફળ ખોવાઈ જાય એમાં? તો વાલા ભક્તો, આ રીતે એકાદશ ઇન્દ્રિયોના આહારનો ત્યાગ કરે ત્યારે તે એકાદશી સાચી, ને તે વિના તો ઢોલ લાંગણી કહેવાય. લો, અને જેમ પ્રાણ ને અન્નનો આહાર છે તેમજ શ્રોત્ર ને શબ્દનો આહાર છે, સમજાવે છે મહારાજ, અને ત્વચાને સ્પર્શનો આહાર છે. આપણે તો એક મોઢેથી ખાવાના પદાર્થને જ આહાર કર્યો ગણીએ છીએ. બીજી ઇન્દ્રિયોના આહારને કોઈ આહાર તરીકે માળો હમતતો જ નથી. મહારાજ કે અલ્યા ભલા માણા પ્રાણને જીભને જે મનનો આહાર છે, તેમજ કાનને શબ્દનો આહાર છે, ત્વચાને સ્પર્શનો આહાર છે, નેત્રને રૂપનો આહાર છે, જીવવાને રસનો આહાર છે, નાસિકાને ગંધનો આહાર છે, ને મનને સંકલ્પ વિકલ્પનો આહાર છે. આ બધા આહાર બંધ કરવાના. એવી રીતે અગિયારે ઇન્દ્રિયોના જુદા જુદા આહાર છે, તે સર્વે આહારનો ત્યાગ કરે એનું નામ એકાદશી વ્રત કહેવાય. બોલો, મનનો આહાર સંકલ્પ વિકલ્પ એટલે ભગવાન સંબંધી સંકલ્પ વિકલ્પ કરવાના હો ભાઈ, બીજા નહીં કરવાના. પણ અગિયારે ઇન્દ્રિયો કુમાર કે દોડે અને પોતપોતાના આહારને ખાય, અન્ને ખાય, વિષયને ગ્રહણ કરે, તે એકાદશીનું વ્રત શાસ્ત્ર પ્રમાણે ન કહેવાય, સગવડ પ્રમાણે કહેવાય. માટે એકાદશીનું વ્રત કરવું ત્યારે તો અગિયારે ઇન્દ્રિયોને આહાર કરવા દેવા નહીં. એવું વ્રત 15 દિવસમાં એક જ વાર આવે તે ખબરદાર થઈને કરવું. ભગવાન સ્વામિનારાયણના શબ્દો, ખબરદાર થઈને કરવું તો તેની ઉપર ભગવાન પ્રસન્ન થાય છે. લ્યો, આ રાજીપો થાય એનો ઉપાય. રાજીપા વરહમાં કાયમ લાગે એવું પણ વરહવ્યું ગયું તો ભગવાન પ્રસન્ન થાય છે. ના ના, હજી આવતી સાલે પ્રસન્ન કરવાના છે. આ આજ્ઞા જેટલી પાળશું એટલા ભગવાન પ્રસન્ન થતા જ રહેશે. પણ તે વિના જે ઢોલ લાંગણ એકાદશી કરીએ તેને કરીને ભગવાન પ્રસન્ન થતા નથી. હવે આપણે આપણી બધી એકાદશીઓ જોઈ લો ને, આખી સાલ જે કરી હોય એમાં કાંઈ ભગવાન પ્રસન્ન થાય એવી એકય એકાદશી થઈ છે? એકાદશી ઇન્દ્રિયોના ત્યાગ કરીને કોઈ એકાદશી થઈ છે ભગવાનની પ્રસન્નતા મળે એવું? કાંઈ કમાણી જેવું કાંઈ આ વર્ષમાં થયું? આ છેલ્લો વર્ષ છે, છેલ્લો દિવસ છે. અને શ્વેતદ્વીપમાં જે નિરન્મુક્ત કહેવાય છે તે તો સદાય વ્રત રાખે છે. 365 દિવસ પાખે પાયે શ્વેતદ્વીપના મુક્ત, એટલે જ એને નિરન્મુક્ત કહે છે. અન્ન ખાતા જ નથી, અખંડ તપશ્ચર્યા પરાયણ જીવે છે, ક્યારેય પણ તે વ્રતનો ભંગ થવા દેતા નથી. રોજ એકાદશી એને, માટે નિરન કહેવાય છે. અને આપણે પણ ઈચ્છા તો એમ જ રાખવી જે જેવા શ્વેતદ્વીપમાં નિરન્મુક્ત છે એવું જ થવું છે. ઓ ભાઈ, ઊંચો આશય રાખવો, પણ એ વાતમાં હિંમત હારવી નહીં. હા, એવી રીતે જે હિંમત રાખીને જેવું મારે કહ્યું તેવું એકાદશીનું વ્રત કરે, હિંમત રાખીને કરે, અને ભગવાનની કથા કીર્તનાદિકને કરે, આખો દિવસ સાંભળે, ને રાત્રિએ જાગરણ ભજન કરતા કરતા કરે, તો તે વ્રત સાચું છે. અને શાસ્ત્રમાં એનું જ નામ એકાદશી કહી છે. બાકીના વ્રત પૂરેપૂરા સાચા કહેવાય નહીં. આપણે દરેકે આપણા એકાદશી વ્રતને તપાસી લેવું જોઈએ કે આપણે એકાદશી કરીએ છીએ એમાં કેટલી સાચી કરીએ છીએ અને કેટલી ખોટી કરીએ છીએ, જોઈ લેવું જોઈએ. નહીં તો આમનામ જિંદગી પૂરી થઈ જાય. આ કરી એકાદશી બાબતની બધી વાત પહેલી આજ્ઞાની. હવે કૃષ્ણ જન્માદિના નામ ચ શિવરાત્રે ચ, ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસ અને શિવરાત્રિનું પણ વ્રત કરવું, આજે બીજી આજ્ઞા છે એની વ્યાખ્યા કરું છું. કૃષ્ણસ્ય જન્માની, યાની કે પ્રાદુર્ભાવાહા, તેષામ દિનાની, એમના જે દિવસો, જન્માષ્ટમી, રામનવમી ઇત્યાદિની, પુરાણ પ્રસિદ્ધાની, કે જેનું પુરાણમાં પ્રસિદ્ધપણે પ્રતિપાદન છે, તેષામ એટલે કે તત્સંબંધી વ્રતમ, એના સંબંધ વાળું વ્રત કરવું. હવે ચ આદરાત સોત્સવમ કર્તવ્યમ ઇતિ અન્વયઃ, તે વ્રત પાછું ડબડી જઈને, ઢીલા પડી જઈને, મરતા મરતા નહીં કરવાનું ભાઈ, આદર સાથે કરવાનું, ઉત્સાહ સાથે. એવી જ રીતે ભોળિયાનાથની સ્તિથિ શિવરાત્રિ, શિવરાત્રિનું વ્રત પણ અમારા સ્વામિનારાયણીય સત્સંગીઓએ ઉત્સાહપૂર્વક કરવું. આ તો ભગવાનની આજ્ઞા છે. શિવજીનું વ્રત કરીને આપણે શું કામ છે એમ, ભગવાનથી વધારે ડાયા નહીં થઈ જવાનું. ભલે શિવરાત્રિના સક્રિયા ખાવ, પણ વ્રત તો કરવું. અરે સકરિયા ભેળા બટાટા ખાવ, દહીં ખાવ, દૂધ ખાવ, પણ તેથી અન્ન નહીં ખાવાનું, નહીતર ભોળાનાથને ન ગમે. ભોળાનાથને ન ગમે તો આપણા નાથને ન ગમે. આ બધું એકબીજાની યારે ક્લોથ છે ભાઈ, ચોટેલું છે. ભગવાન એને કહેવાય જે બધા યારે ચોટેલા હોય, જે બધે રહેલા હોય, જે બધા કાળમાં હોય. જે સર્વ કાળમાં ન હોય એને ભગવાન નો કહેવાય, જે બધે જ રહેલા ન હોય એને ભગવાન નો કહેવાય. ખ્યાલ આવી ગયો? માટે ભગવાનના નાતે આ વ્રત કરવાના. તેશામ વિધિસ્તુ વ્રત ગ્રંથે બે એવગ નહી. હવે તમે કહેશો કે આ વ્રતોની વિધિ શું? તક જો ભાઈ, આ બધું લાંબુ થઈ જાય. વ્રતના જે ગ્રંથો હોય ને એમાંથી વિધિ વાંચી લેજો. થોડુંક તમે કામ કરો. કૃષ્ણ જન્માદિના નામ. હવે આપણે રામનવમી, જન્માષ્ટમી, નરસિંહ ચૌદશ, વામન દ્વાદશીના વ્રત કરીએ છીએ. આટલા વ્રત આપણા પરંપરામાં કરવા જેવા અને કરીએ છીએ. જો ભગવાનના તો ઘણા અવતારો થયા છે, 24 અવતાર પ્રસિદ્ધ છે. એક એક અવતારના જન્મદિનના આપણે ઉપવાસ કરતા નથી. કુર્મ ભગવાનના જન્મ દિવસનો ઉપવાસ કર્યો કોઈ દી? હયગ્રીવ ભગવાનના જન્મ દિવસનો ઉપવાસ કર્યો કોઈ દી? કર્યો? તમે કર્યો? મેં જ નહીં કર્યો કોઈ દી. પણ આટલા આપણે કરીએ છીએ. જો રામ ભગવાનના જન્મ દિવસ રામનવમીનો, કૃષ્ણ ભગવાનના જન્મ દિવસનો એટલે શ્રાવણ વદ આઠમનો, પછી નરસિંહ ચૌદશ વૈશાખ સુદ ચૌદશનો આપણે કરીએ છીએ, પછી વામન દ્વાદશી અને શિવરાત્રી આ એક કરીએ છીએ મા મહિનાની. બસ આટલા વ્રત ભગવાનને માન કર્યા છે ને આપણા વડવાઓ એ પૂર્વેથી કરતા આવ્યા છે ને, આપણે એ પ્રમાણે આ વ્રતો બધાય કરીએ છીએ અને કરવા જોઈએ. શિક્ષાપત્રી એમાં આપણને ખરેખર આદેશ આપે છે. આ બધા વ્રતો છે, પણ સર્વ વ્રતોમાં એકાદશી વ્રત મુખ્ય ગણાય છે. લ્યો, એ જ પ્રમાણે શ્રીકૃષ્ણના જન્મ દિવસો એટલે કે એમના અવતારોના જન્મ દિવસો જેવા કે જન્માષ્ટમી, રામનવમી, ચતુર્દશી, વામન દ્વાદશી વગેરે વ્રતો પણ મહોત્સવના છે, મહત્વના છે. તેમ શિવરાત્રીના વ્રતનું પણ મહાત્મ છે, કારણ કે શિવ અને વિષ્ણુની એકતા તો આપણે 47મા શ્લોકમાં બરાબર વાંચી સમજી ગયા, જોઈ ગયા. આ બધા વ્રતો આદર પ્રેમ શ્રદ્ધા અને ભક્તિથી કરવા. હવે વ્રતને દિવસે આટલું ધ્યાન રાખવું. એક, વ્રતના અંગરૂપે બ્રહ્મચર્યનું અવશ્ય પાલન કરવું. બ્રહ્મચર્ય પાળ્યા વિના કોઈ વ્રતની સિદ્ધિ થતી નથી, ફળ મળતું નથી. દરેક વ્રત સાથે બ્રહ્મચર્ય વ્રત લાગુ પડેલું જ હોય છે. સદાયનો આ નિયમ છે. વ્રત કરો છો બાઈ અથવા ભાઈ, તો બ્રહ્મચર્ય એમાં વગર કીધે આવી ગયું. બ્રહ્મચર્ય વગર વ્રત હોય શકે નહીં. ચાહે ચાંદ્રાણી કરતા હો, પાદકૃષ્ણ વ્રત કરતા હો, કે ધારણાપાણા વ્રત કરતા હો, એકાદશી વ્રત કરતા હો, કોઈ પણ વ્રત હોય, પહેલો વ્રતનો નિયમ એ કે એમાં બ્રહ્મચર્ય પાળવું જોઈએ. વ્રત શરૂ થાય, પૂરું થાય ત્યાં સુધી. નંબર ટુ, વ્રતનો ઉપવાસ કરવો. સામર્થ્ય ન હોય તો ફલાહાર કરવો, પણ અન્ન તો ન જ જમવું. આ ખ્યાલ રાખવો. નંબર ત્રણ, વ્રતના અંગભૂત નિયમ પાળવા, જે આવતા હોય તે જાણી લઈને. નંબર ચાર, વ્રતને તેની વિધિ અનુસાર કરવું, મન ફાવે એમ ન કરવું. હવે ઉપવાસ શબ્દની વ્યાખ્યા કરીએ છીએ. ઉપવાસ એટલે શું? કેમ જે વ્રતને દિવસે ઉપવાસ મુખ્ય હોય છે, મેન ઉપવાસ શું? ઉપવત્તાવાસ, સમીપે રહેવું. ઉપવાસ, ઉપ એટલે સમીપ, વાસ એટલે રહેવું. કોની સમીપે રહેવું? પરમાત્માની સમીપે રહેવું, પરમાત્માની સાથે રહેવું, એને સાચું વ્રત કહેવાય, એને ઉપવાસ સાચો કહેવાય. વચનામૃત પ્રથમના 38મા વાલાવાલા શ્રી હરિજીએ એકાદશીનો ઉપવાસ કરવો તેનું શું લક્ષણ છે એમ પ્રશ્ન ઉઠાવીને આપણા માટે બહુ સરસ વાત કરી કે 10 ઇન્દ્રિયો ને 11મું મન તેમને પોતપોતાના વિષયમાંથી કાઢીને ભગવાનમાં જોડવા, ભગવાનમાં એનો વાસ કરાવવો. આજ ઉપવાસ, આજ વ્રત, બસ એને જ એકાદશીનું વ્રત કર્યું કહેવાય. અને એવું વ્રત તો ભગવાનના ભક્તને નિરંતર કરવું, નાસ્તિ અંતરમ અસ્મિન ઇતિ, નિરંતર કન્ટિન્યુ કરવું, 365 દિવસ ભગવાનમય રહેવું. આવો શ્રી હરિનો આગ્રહ છે. 15 દિવસે એક દિવસની ટેવ પાડીશું, પછી ધીમે ધીમે 365 દિવસની ટેવ પડી જશે ભગવાનમય રહેવાની. આખીર તો પરમાત્મા આપણને એના મય કરી નાખવા માંગે છે. તે એકાદશી તો એક સેમ્પલ જેવી બાબત છે, બાકી ભગવાનને તો આખું હડપવું છે. વળી સત્સંગી જીવન, તૃતીય પ્રકરણના 31 અધ્યાયમાં એકાદશીનું જોરદાર મહાત્મ્ય ને વિધિ ને વ્રત ને બધું બહુ છે. એમાં મહારાજે એમ કહ્યું, એકાદશી ઇન્દ્રિયાણામ યત્તદ વિષય લક્ષણમ હિત્વાહારમ વાસુદેવ સમ્મુખત્વ મખંડિતમ. એકાદશી વ્રતસ્તસ્યેતત મુખ્યમ ભવતિ લક્ષણમ ઉપવાસો નિરાહાર એશ એવ મતો બુદ્ધેહિ. એનો અર્થ ઉપવાસનું લક્ષણ કરે છે. ઉપવાસ કોને કહેવાય તે કહું છું. 10 ઇન્દ્રિયો અને 11મું મન, આ 11 પોતપોતાના વિષયના આહારનો ત્યાગ કરીને ભગવાન શ્રી વાસુદેવનું અખંડ સાનિધ્ય રાખે, કહેતા અખંડ ભગવાનમાં વૃત્તિઓ રહે. આ એકાદશીના ઉપવાસનું મુખ્ય લક્ષણ છે. ભગવાન ભૂલી જવાય તો એકાદશી ખાલી ઢોલ લાંગણી જેવી કહેવાય. કેમ જે એકાદશીનો પ્રાણ ભગવત સ્મૃતિ છે, અને વિવેકી પુરુષો આને જ નિરાહાર ઉપવાસ કહે છે. તે દિવસે આપણી બધી વૃત્તિઓને માત્ર ભગવાનની મૂર્તિનો જ આહાર, કથા કીર્તનનો જ આહાર હોવો જોઈએ, બીજો કોઈ આહાર એને લેવા દેવાય નહીં, તો એકાદશીનું વ્રત સાચું. થોડીક ભીહ પડી જાય એવું છે. વળી સતાનંદ સ્વામી કહે છે કે વિષ્ણુ ધર્મોત્તરમાં એમ લખ્યું છે, ઉપાવૃત્તસ્ય પાપેભ્યો યસ્તુ વાસો ગુણૈઃ સહ ઉપવાસ સ વિજ્ઞેયઃ સર્વ ભોગ વિવર્જિતઃ. અર્થ, બધી જાતના પાપોથી પાછા વળીને સદગુણ સંપન્ન રહેવું. હવે સદગુણ સંપન્ન રહેવું એ પાછલા શ્લોકમાં કહે છે. બધી જાતના પાપોથી પાછા વળીને સદગુણ સંપન્ન રહેવું અને બધી જાતના ભોગોને છોડી દેવા, આનું નામ ઉપવાસ જાણવો. સમજે જેવું છે. તત જપ્ય જપન ધ્યાન તત્કથા શ્રાવણાદય ઉપવાસ કૃતો મે તે ગુણાશ્ચાન્ય દયાદેહ. આનો અર્થ, સદગુણ સંપન્ન રહેવું એમ કહ્યું ને, એટલે શું? તો ભગવાનનો જપ કરવો, ભગવાનનું જ ધ્યાન કરવું, ભગવાનની જ કથા આખો દી સાંભળ્યા કરવી, અને બીજા દયા વગેરે ઉપવાસ કરનારાના ગુણો છે તે પણ આખો દિવસ ધારી રાખવા, તે દિવસે ક્રોધ કરવો નહીં, ઈર્ષ્યા કરવી નહીં, વગેરે વગેરે બધું પાળે ત્યારે એકાદશી પરિપૂર્ણ ફળ આપનારી થાય છે. આમાં જેટલી કાંઈ ભૂલ પડે એટલું ફળ કપાઈ જાય, અર્થાત એટલી પ્રભુની પ્રસન્નતા ઓછી મળે, રાજીપો ઓછો મળે. ચોક્કસ તિથિએ જ ઉપવાસ શા માટે? એક પ્રશ્ન ઉઠાવ્યો કે ભાઈ, આવું ભગવાનને રાજી કરવાનું આપણે કહીએ છીએ તો આપણે પાંચમ રહી તો અહીં ન થાય, એકાદશી જ કેમ આવી? ચોક્કસ તિથિનું પણ મહત્વ છે વાલા ભક્તો. આપણા મન પર ચંદ્રની કળા વધે ઘટે તેની અસર થાય છે. તિથિઓ કાંઈ હાવ અર્થશૂન્ય કે મહત્વ વિનાની નથી હોતી. દરેક તિથિઓ પોતપોતાનું આગવું મહત્વ રાખે છે. પુણ્યમે ગાંડા વિશેષ ગાંડા થાય છે, ગમે તે થતું હોય. એકાદશીના દિવસે ચંદ્ર 11મી કક્ષાએ આવે ત્યારે તેનું ચોક્કસ મહત્વ છે. વાતાવરણની માનવો પર થતી સૂક્ષ્મ અસરોને જોઈને ઋષિ મુનિઓએ ઉત્સવ તપ વ્રત વગેરે ગોઠવેલા છે. આ એક સાયન્સ છે, આ ડેધળ નહીં જીકી પાડેલું. હો કે ભાઈ, હવે આ આજ્ઞાનો હેતુ જોઈ લઈએ. આર્ય સંસ્કૃતિમાં વ્રતોની યોજના આધ્યાત્મિક શ્રેય અને શારીરિક સુખાકારી બંને માટે કરવામાં આવી છે એવું ડાયાજનોનું માનવું છે. આપણી આર્ય સંસ્કૃતિ ગણાય છે, આપણે બધા આર્યો છીએ, અને આપણે જે કાંઈ આ વ્રત તપ વગેરે ગોઠવું છે એની યોજના આધ્યાત્મિક શ્રેય માટે જ છે એમ કોઈ ન માની લે, શારીરિક શ્રેય માટે પણ, સુખાકારી માટે પણ આ આજ્ઞાઓ આપણા ઋષિ મુનિઓએ, તત્વદ્રષ્ટાઓએ, આર્ષ દ્રષ્ટાઓએ કરેલી છે. મનુષ્યની પ્રવૃત્તિ આહાર વિહારના ઉપભોગમાં હંમેશા રહેતી હોય છે, બધાને આટ્ય હોય છે આહાર વિહારની, તેમાંથી વૃત્તિ પાછી વળે અને સંયમ શીખાય તેમાં જ વ્રતો ઘણા જ ઉપકારક છે. બોલો, એ બધી બાબતમાં વ્રતો ખૂબ ઉપકારક છે. તે સાથે તેમાં ભગવાનનું તથા તેમના ગુણ ચરિત્ર ઐશ્વર્યનું અનુસંધાન હોવાથી અનુપમ ત્રેવડો લાભ થાય છે, બેવડો નહીં તેવડો. બીજું, ભક્તિપૂર્વક વ્રત કરવાથી ભગવાનમાં હેત વધે છે. શું થાય છે ભાઈ? ભગવાનમાં હેત વધે છે. ભક્તિ, ભક્તિ કહેવાય ભગવાનમાં હેત, અતિ ગણું હેત ભક્તિ. અને ભક્તિ વધે, ભગવાનમાં આસક્તિ વધે, એનાથી બીજું રૂડું હું હોય હે કે વ્રત કરવાથી ભગવાનમાં હેત વધે છે. અને ભગવાનમાં જ્યારે આપણે હેત કરીએ ત્યારે ભગવાનનો આપણા ઉપર રાજીપો વધે છે, જબ્બર કમાણી. આ ફાયદો છે એકાદશી આદિક વ્રત કરવાનું. ત્રીજું, વ્રતથી સંયમ અને સંયમથી માનસિક શક્તિમાં વધારો થાય છે. વ્રત કરવાથી આપણામાં સંયમ પાળવાની તાકાત આવે અને સંયમ જેટલો પાળીએ એટલી આપણી માનસિક શક્તિ ખીલેન ખુલેન વધે, અને એનાથી તો બધી જ બાબતમાં સર્વ ક્ષેત્રમાં ફાયદો થાય છે. માટે વ્રતો કરવા, ભાગવું નહીં વ્રતોથી. બીજા વ્રતના ફાયદા કહીએ તો આરોગ્યની દ્રષ્ટિએ પણ 15 દિવસે એકાદ ઉપવાસ જરૂરી છે. હા, કૂડો કચરો શરીરમાંથી નીકળી જાય, પેટને આંતરડા બધા ચોખ્ખા થઈ જાય, આખી સિસ્ટમને એક દિવસ રજા મળે, આરામ મળે, એટલે સિસ્ટમ પાછી ફરીવાર તાજી થઈને ધમધમાવીને હાલે. ઘણા ફાયદા છે. આયુર્વેદમાં એવું લખ્યું છે, લંઘનમ પરમૌષધમ, ઉપવાસ શ્રેષ્ઠ દવા છે. બોલો, જરા તબિયત ઢીલી દેખાય એટલે એકટક ખાવાનું છોડી દો, વળી તબિયત તરત ફ્રેશ થઈ જાય. બોલો, લંઘનમ પરમૌષધમ, શ્રેષ્ઠ ઔષધ. પ્લુટાર્ચ નામના કોઈ મહાન માણસ થઈ ગયા, એમણે એમ કહ્યું કે દવાને બદલે એક દિવસનો ઉપવાસ કરો ને હારા થઈ જાઓ, જરી ખરીક એમને જરીક આમ ઉધરા આવે ને, આમ થોડુંક શરીર ઢીલું દેખાય ને, સેજ માથું દુખે, ડાક્ટર સાહેબ મને તકલીફ છે, એટલે ઓલો હુંડલો એક દવા દઈ દે. કેદાડાનો રાહ જોઈને બેઠો હોય કે કોક આવે તો સારું, આળી આઉટડેટ થઈ જાય ની દવા, ત્યાં આવડો અપોગી જાય. હા, આપણે કહીએ ને કે પણ આટલી બધી દવા એ જો હાજુ થવું હોય ખાવી પડે, પણ બાપા અમારે બીજો ખોરાક ખાવાનો કે આ તમારી દવા ખાઈને જ? તો કે ખાઈને દવા લીજો. બોલો, હવે ખાધ્યા પછી આ દવાની જગ્યા ક્યાં હોય માલિકર? દવા ખાઈ તો ખાવાની જગ્યા ન રે. માપે રાખો, એટલે આ તમને દવા માપે દઈ પછી અમારે કમાણી માપે જ થાય ને. લઈ જાઓ. પશુઓ પણ માંદા થાય ત્યારે ખોરાક બંધ કરી દેશે, સુનમુન બેહી રહે એક બે દિવસ, અને એની મેળે હાજા થઈ જાય. બોલો, અને આપણે જેવા જરાક માંદા પડીએ એટલે સીધા ડોક્ટર. આ દુનિયામાં મોટા ભાગના 90 પ્રકારના ખોટા માણસો એ ડોક્ટર અને બહુ બીજી રાખ્યા છે. 10% સાચા દર્દીઓ હોય છે એમ ડોક્ટરો કહે છે, હું નથી કહેતો. બાકી ખોટાઓમાં જ અમારી ખીચડી નહીં, લાડુ, દૂધપાકના જલેબી, હાટા, તનાતન, ઢીના ઢીન ચાલે છે અમારું. જો આ દેશના બધા માણસ સમજી જાય કે આમાં ડોક્ટરની જરૂર નથી, આ તો આપણે બે દી ઓછું ખાઈએ કાં જરાક આરામ કરીએ ત્યાં મટી જાય એમ છે, એમ જો બધા સમજી જાય ને તો ડોક્ટરોની પુષ્કળ આવક ઘટી જાય એમ છે. ખરેખર પૂછી લેજો ને કોક તમારા ફેમિલી નજીકના હાચું બોલે એવા ડોક્ટર હોય એને પૂછી લેજો કે અમે કુંડલ ગયા હતા શિબિરમાં, ત્યાં અમારા બાપુ આવું કહેતા હતા. એ તરત કે છે, બાપુ હા વાચું કહેતા હતા. ઇંગ્લેન્ડ ના ડોક્ટર હેનરી ટેનર ઈસવીસન 1877 ના એલોપેથીના એ ડાક્ટર છે. એ શેમાંથી એલોપેથીના ડાક્ટર થઈ ગયા જાણો છો? એમને ભયંકર રોગ થયો હતો ટેનર હેનરીને. બહુ દવાઓ કરી પણ કોઈ વાતે મેળ પડ્યો નહીં, રોગ મીટ્યો જ નહીં. અને પછી એના મનમાં એમ થયું કે આ રોગમાં રીબાઈને પીડાઈને હેરાન થવો ને કુટુંબ આખાને હેરાન કરવા, આના કરતા આપઘાત કરવો હારો. એને બીજી ત્રીજી વાત આપઘાત કરવામાં અનુકૂળ ન લાગી. એને વિચાર્યું કે ખાવાનું છોડી દેવું એટલે ધીમે રહીને શરીર પડી જશે. આપઘાત કરવા હારું ખોરાક છોડ્યો. એક દી, બે દી, ત્રણ દી, 42 દિવસ વ્યાઈ ગયા. 42 ઉપવાસ થયા હેનરી ટેનર ને. મર્યા તો નહીં, આશ્ચર્યકારી પરિણામ ઉભું થયું. ડોક્ટર નો રોગ મટી ગયો. બોલો, દેખો ઉપવાસ કી તાકાત. હાજા થઈ ગયા. એ વાત છે. ઈસવીસન 1958 ની વાત છે. અમેરિકન ફૂડ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર જેક ગોલ્ડસ્ટોન મરડાના દર્દથી બહુ પીડાના, લોહીયુક્ત ઝાડા થાય, ચૂંક આવે, ગોટો વાળી દે એવી દવાઓ કરી, પણ જેમ દવા લીધી એમ વધ્યું બીમારી, રોગ વધ્યો. પછી છેવટ ડોક્ટરોએ કીધું કે ઓપરેશન કરવું પડશે આંતરડાનું. હે કા, મોટું આંતરડું આટલું કાપીને કાઢી નાખવું પડશે. નિર્ણય લીધો, પણ મુશ્કેલી મોટી એ આવી કે એટલું આંતરડું કાપી નાખ્યા પછી નવું એટલું આંતરડું બનવાનો સંભવ નહોતો. 25-30% જેટલી જ શક્યતા હતી કે આંતરડું પાછું ફરીને એ રીતે જોઈન્ટ થાય ને જોડાઈ જાય. એટલે બહુ મોટી મૂંઝવણ થઈ. નિસર્ગોપચારકના આરોગ્ય કેન્દ્રમાં ઠાકીને ગયા. સમજાણું કે આનું મારે કરવું હું. એટલે નૈસર્ગિક ઉપચાર વાળાએ ઉપવાસ કરાવ્યા, કેવળ પાણી લેવાનું. ડોક્ટર જેક પાણી ઉપર રહેવા લાગ્યા. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ કરતા કરતા 43 દિવસ પાણી ઉપર કાઢ્યા અને ચમત્કારિક પરિણામ આવ્યું. બધો રોગ ગાયબ, ખરેખરા થઈ ગયા. બોલો, કાયાકલ્પ થઈ ગયો. ખરેખરા આવા માંદા પડી જાય ને હેરાન થઈ જાય, પછી એક હામટા 10-15 ને 25 તરીને 43 ઉપવાસ કરવા પડે, એના કરતા 15 દિવસે એક ઉપવાસ સસ્તો પડ્યો. જો હોશિયાર હોઈએ તો આમાં વેપારીને ખબર પડે કે આ હાલું સસ્તું પડે, ઓ લે આ સસ્તું પડે, આ આગળ પડે. બાકી બાબડ પુત્રા એવા ન ખબર પડે, ડાયાને ખબર પડે આ સસ્તું. એટલે 15 દિવસે એક કરી જ નાખવો, સમજ્યા? હા, હિંમત રાખીને ઘરના બીજા ચીજા આમ તેમ કે પણ નહીં, કરી જ નાખવો. અમુકના ઘરમાં છે ને એકાબીજી પ્રત્યે લાગણી વાળા બહુ હોય, બહુ લાગણી. હવે થોડુંક લઈ લો પછી અશક્તિ આવી જાય. ભાઈ નહીં આવી જાય પછી તમારા કામ નહીં થાય. કામ નહીં થાય તો તમે રળશો નહીં, રળશો નહીં તો અમે ગળશું હું, માટે ગળશી લ્યો. ખરા ખેલ થયો વાલા ભક્તો. તાવ થોડો ઘણો, થોડા ઘણા ઝાડા, થોડીક ઉલટી, થોડીક હરેખમ જેવું, શરદી જેવું, આ બધામાં ઉપવાસ લાભદાયી છે. દવા ખાને દોડવું નહીં આવી બધી બાબતમાં. દમ, વાહ, એસિડિટી, આધા શીશી, અતિરક્ત દાબ, હૃદય રોગ, ધાધર, મૂત્રપિંડના રોગો, લકવો વગેરે રોગો પણ ઉપવાસથી મટ્યાના પ્રમાણ છે. આવા રોગો ઉપવાસથી ગયા. ડોક્ટર સેલ્ટને એક પુસ્તક લખ્યું છે ઉપવાસ ઉપર, કે ઉપવાસ તમારા જીવનને બચાવી શકે છે. અરે, નોબલ ઇનામ વિજેતા ડોક્ટર એલિક્સિસે ઉપવાસના પ્રયોગ કર્યા. વૃદ્ધાવસ્થામાં થતી અંગોની નબળાઈ અને અશક્તિ તો ઉપવાસથી મટ્યા, પણ આયુષ વધારવા માટે પણ ઉપવાસ શ્રેષ્ઠ સાબિત થયા. બોલો, ઉપવાસ કરવાથી આયુષ પણ વધે. બીજી વાત કરીએ તો ઉપવાસથી માનસિક શુદ્ધિ થાય છે. ઉપવાસ કરવાથી તમામ ઇન્દ્રિયો રૂપી ઘોડા શાંત થઈ જાય છે, જેથી મન બીજા વ્યર્થ વિચારો ન કરતા શાંત પડે છે, અને એને લઈને કેટલીક માનસિક નબળાઈઓ પણ ઉપવાસથી સારી થઈ જાય છે. આ આપણું સ્થૂળ શરીર છે, એને જેમ થાક લાગે છે એમ જ આપણા સૂક્ષ્મ શરીરને, મન વગેરેને પણ થાક લાગે છે. નેત્રોપેથીના ઉપવાસ મેં કરેલા, અમારા ડોક્ટર બલવંતરાય મહેતા નેત્રોપેથી જે હોસ્પિટલ છે વડોદરામાં, અમારા ડોક્ટર સુખબીરસિંહ હમણાં દેવ થઈ ગયા, એ ઉપવાસનું મને સમજાવતા તારે એવું કહેતા મને કે ભૂખ્યા રહેવું એને જ ઉપવાસ ન કહેવાય. તો મેં કેને કહેવાય, મને કે તમે લોકો ભૂખ્યા રહો ને પાછા આખા બધી ભજન કરો ને આ કરો ને તે કરો ને. મને કે ભૂખ્યા રહ્યો એટલે પેટનો આરામ, આંતરડાનો આરામ, હોજરીનો આરામ, એ આખી ઠેઠથી ઠેઠ સુધીની સિસ્ટમને આરામ મળે, પણ એટલા આરામથી ઉપવાસ ન કહેવાય. મને કે ઉપવાસ જે દી કર્યો હોય તે દી શારીરિક આરામ કરવો. આપણે એકાદશીથી ઊંઘવું નહીં એમ આવે ને, એ ડૉક્ટર એમ કે એકાદશીને તમે ઉપવાસ કરો તે હુંય જ રહેવો, હવે આરામ જ કરવાનો. અને મને કે વિચારો એ નહીં કરવાના. કેમ? મને કે ઓજરીનો ઉપવાસ, શરીરનો ઉપવાસ અને મનનો ઉપવાસ, ત્રિવેણી સંગમ, આ ત્રણ ઉપવાસ ભેગા થાય ત્યારે પૂરો ઉપવાસ કહેવાય. લ્યો આ નવીન જાણ્યું, યાદ રહ્યું? ઓજરીનો ઉપવાસ, ખાવા પીવાનું નહીં, શરીરનો ઉપવાસ કશું કામ કરવાનું નહીં, હુઈ રહેવાનું, મનનો ઉપવાસ એટલે કશું વિચારવાનું નહીં, મનને આરામ, તનને આરામ ને હાંડા નહીં આરામ, હાંડામ કઈ નહીં નાખો. આમ કરો ત્યારે કે છે ઉપવાસ કહેવાય નહીં, એ ઉપવાસ રોગ મટાડે, ફાયદો કરે. એટલે આપણે જરા સમજવું, ક્યાંક ઉપવાસનું સાંભળ્યું એટલે બે ત્રણ દી ભૂખ્યા રહ્યા ને પછી આખો દી કંઈક ને કંઈક ચિંતા કરીને હળિયા પાટી કરીને પછી એમ કંઈક મેં ઉપવાસ કર્યો એમાં મને તો આમ વધી ગયું ને તેમ વધી ગયું, મીઠું નહીં હામુથી હું તો માંદો પડી ગયો. એટલે આમ કરી તો માંદો જ પડતો, એની વિધિ હોય એમ કરાય ને તો સિદ્ધિ થાય, વિધિ વિના સિદ્ધિ નહીં ભાઈ. હવે ભગવાનની આજ્ઞા પાળીએ આપણે તો પરમાત્માની પ્રસન્નતા પ્રાપ્ત થાય ભાઈ. આ મોટા મોટો ફાયદો લ્યો, આપણે તો આ ઉપવાસનો મોટા મોટો ફાયદો ભગવાન રાજી થાય. માટે કોડે કોડે એકાદશી કીજીએ રે, કોડે કોડે એકાદશી કીજીએ રે, અપાર પુણ્ય થાય. 100 રાશ્વ યજ્ઞ કોઈ કરે, કેટલા? 100. 1000 અશ્વમેઘ યજ્ઞ કરે, છતાં એનું પુણ્ય એકાદશીના 16મા ભાગ જેટલું પણ ન થાય. એકાદશીના 16મા ભાગ જેટલું ન થાય. પણ આ કહ્યું એ પ્રમાણેની હોય તો જો એક દાખલો દઉં, ભૂલમાં એકાદશી કરીને છતાં કળશ ચડ્યો. તમે રાજા સિદ્ધરાજનું નામ સાંભળ્યું? એને રુદ્રમાળ બાંધ્યો એની ખબર તમને? એના ઉપર કળશ ચડાવવાનો હતો. એ વખતે ઈ સિદ્ધરાજના ગુરુ હતા ને જે બ્રાહ્મણ, ઈ બહુ સમર્થ હતા. એણે એમ કહ્યું કે જો કોઈ નિર્જળા એકાદશીનું પુણ્ય આપે તો કળશ ચડે. શું કીધું? કે નિર્જળા એકાદશીનું કોઈ પુણ્ય આપે તો કળશ ચડે. અને તે દિવસે બરોબર એકાદશી હતી અને હાંજ પડવા આવી ગયેલી. એટલે બધાને પૂછ્યું કે કોઈએ આમાં નિર્જળા ઉપવાસ કર્યો? પણ બધા ફરાર કરીને બેઠેલા, મોટા ભાગના મારી જેવા. કોઈએ નિર્જળા ઉપવાસ નહીં કરેલો એટલે બધા મુજાણા કે કોક નિર્જળા એકાદશી કરી હોય, એ આગળ આવો, એ આ કળશને હાથ અડાડો. તમે હાથ અડાડો નિર્જળા એકાદશી વાળા એટલે ધળ લઈને ચમત્કાર થાય ને રુદ્રમાળ ઉપર કળશ ચડી જાય. કોઈ નીકળ્યું નહીં. પછી કેલા જરા તપાસ કરો, આજ કોઈએ ખાધું પીધું ન હોય એવો એકાદો જો મળી જાય થારું. તપાસ કરી તે કોક બાઈએ એમ કીધું કે અમારે પડખે કુંભાર રહે છે, એ ધણી ધણીયાણી બરાબરના બાજ્યા હવારના પોરમાં અને એના ઘરના રિહાણા એવા રિહાણા છે ને, હવારનું ખાધું નથી પીધું નથી કે એવા રિહાણા છે. ભૂદેવ કે એને લઈ આવો ચાલો. અને પછી એ કુંભારણ બાઈને લઈ આવ્યા જેને આખો દિવસ ખાધું પીધું નહોતું. બ્રાહ્મણે કીધું કે તમે પૂજામાં બેસો, ચાલો આ કળશને હાથ અડાડો, આમ મંત્ર બોલો તેમ મંત્ર. બાઈએ એમ કર્યું ને ધળ લઈને કળશ ચડી ગયો. બોલો આ થયું તું? અરે ભાઈ, વડનગરના એ સિદ્ધરાજે બાંધેલા રુદ્રમાળ સાથે પણ એકાદશીની કથા વણાયેલી છે. આપણી સંસ્કૃતિમાં તો બધી આ વ્રત ચોટેલું છે. અરે ભાઈ, બાઈએ રીસમાં ને રીસમાં ખાધું પીધું નહોતું, પણ તે દિવસે એકાદશી હતી તેથી ઉપવાસ થઈ ગયેલો એટલે એના હાથે કળશ ચડી ગયો. બીજા એકાદશીનો મહિમા જાણીને ફરાળ કરેલું, એકાદશી કરેલી, પણ બાઈને જેટલું ફળ મળ્યું એટલું આ કોઈને મળ્યું નહીં. ઓલી નથી, એકાદશીની ખબર નહોતી. ભૂલમાં થઈ ગયું તો પુણ્ય થઈ ગયું, આને બધાને એકાદશી છે એવી ખબર હતી એટલે અનાજ ન જ જમ્યા, હેથકનું ફરાળ કર્યા હતા. આ સમજવા જેવું છે. જો આપણે એકાદશીનો મહિમા જાણીને ઉપવાસ કરીએ તો કેટલું બધું ફળ થાય, મહિમા જાણીને કરીએ કેટલું થાય બોલો. અને એટલા માટે જ હમણાં આપણે યાદી આપી ગયા પ્રથમ પ્રકરણના 38માં વચનામતની અને મધ્ય પ્રકરણના 8માંની, કેમ જે મહારાજ એકાદશી ઉપવાસના આગ્રહ હતા એમ એ વચનામૃત માંથી આપણને સ્પષ્ટ સમજાય છે. જોગી સ્વામીનો એક પ્રસંગ કહું. જોગી સ્વામી જયારે પાર્ષદ હતા ત્યારે એક વખત ગોંડલ મંદિરમાં હતા અને નિમી એકાદશી આવીને સ્વામીએ નિર્જળા એકાદશી કરેલી. પાર્ષદ વખતા ત્યારે ઉપવાસ બહુ આકરો પડ્યો. રાત્રિને સમયે શરીરમાં તાવ જેવું આવી ગયું, ઊંઘ આવે ને, ગ્લોટિયા ખવાય. હુતા હુતા મહારાજને પ્રાર્થના કરી કે હે મહારાજ, હવે તમે ભળો તો જ એકાદશી થશે, નહીં તો નહીં થાય. ત્યાં મહારાજ પધાર્યા. આ વાત જોગી સ્વામી પોતે કરેલી. મહારાજ આવ્યા, સર્વે શ્વેત વસ્ત્ર પહેરેલા, આવીને સામે ઉભા રહ્યા. હસતા હસતા બોલ્યા, ભગત એકાદશી બહુ કઠણ પડે છે. હા મહારાજ, બહુ કઠણ પડે છે. જાઓ, હવેથી કઠણ નહીં પડે, એકાદશી કરજો. એટલું કહીને મહારાજ અદ્રશ્ય થઈ ગયા. જોગી સ્વામી કહેતા હતા તે દિવસને તે ઘડી પછી મને એકાદશીનો ઉપવાસ કોઈ દી કઠણ પીડ્યો નહીં. થયા ત્યાં સુધી ઉપવાસ નકોડા કર્યા. આજ પણ અમારા સમર્પિત બાપાઓમાં, આ સંત મંડળમાં કેટલાય નકોડા ઉપવાસ કરે છે, ભગવાન એનામ ભળે છે. આ સત્સંગમાં કેટલાય ભાઈઓ ભાઈઓ એવા છે, સાંખ્યોગી બહેનો એવા છે, એકાદશીને દિવસે એ લોકો કાંઈ ખાય નહીં. ભાઈ, અદ્ભુત મહાત્મય છે એકાદશીનું.
શ્રીહરિએ કહ્યું મુખે વચનામૃત મધ્યનું 8 એકાદશી વ્રત સૌ કરજો, તેથી તજવો વિષયનો 8. એ જી પાળે પ્રભુની આજ્ઞા,
અને કરે એકાદશી વ્રત, પાપ એના જાય બળી, થાય તે સુખી તર. આના ઉપર એક સરસ મજાની વાર્તા ઉત્તર હિન્દુસ્તાનના પરચા વખતે મેં કીધેલી, આપણા સંતોએ લખેલી છે, આપણી આંખી ઉઘાડી દેવી. હિન્દુસ્તાન દેશમાં ગ્વાલિયર પ્રાંત છે, ત્યાં ધુવા નામનું ગામ છે. એ ગામમાં લુકીભાઈ નામના એક લુવાર રહેતા હતા. એનો અંતકાળ આવ્યો, યમદૂત એને તેડવા આવ્યા, પણ કોણ જાણે શું ગોટાળો થયો. બીજો એક લુકીભાઈ નામનો લુવાર હતો, સરનામું ફેર થઈ ગયું, જેને લઈ જવાનો તે પડ્યો રહ્યો, નહોતો લઈ જવાનો એ હાજો નર્યો હતો, એને ઠમઠોરીને ઉપાડ્યો. બોલો, બને ક્યારેક આવું? જમદૂતોને આવી ભૂલ થતી હોય એવું દેખાય છે વાત ઉપરથી, ભૂલ ન થાય. ચાઈને એ લોકોને આવો પરચો ઉભો કરીને હવને કાંઈક સમજાવવું હોય એટલે આ એક ડ્રામા કર્યો હોય, સમજી ગયા તમે? ટૂંકમાં બીજા લુકીને ઉપાડ્યો, જઈને ધર્મરાજા આગળ જમપુરીમાં ઉભો રાખ્યો, ધર્મરાજા આમ જોયું, એટલે એ આ કોને લેવા? તો કે લુકીને. એટલે આ લુકીનો તો લાવવાનો, આની તો આવરતા બાકી છે, જાઓ પાછો મૂક્યો. ઓલો બીજો છે એને લાવવાનો હતો, એને લઈ આવો. જમદૂત કે બાઈફૂન કઈ લે આપણે? ઓલા લુકીને લઈને ચાલ્યા, ત્યાં વાટમાં કે જરાક જોઈને ઉપાડતા હો, વાઘ ગુના વગેરેનો મોટો થફો ખવાયો તમે મને. વચ્ચે હાલે જતા હતા ને, ત્યાં એ જ ધુવા ગામનો એક લુવાર મળ્યો. હવે સાંભળજો, મજા આવી વાત છે. એ થોડા દી પહેલા મૃત્યુ પામ્યો હતો અને એને બહુ પાપ કર્યા હતા, એટલે એને જમદૂત બનાવ્યો હતો. સાંભળ્યો, આ એક જ ધુવા ગામના ત્રણ વ્યક્તિ, એમાં બે લુકી અને પાછા લુવાર, અને આ ત્રીજો કઈ જ્ઞાતિનો છે એ કઈ નામ ન આવ્યું, પણ એને પાપ બહુ કર્યા હતા. આ લુવાર હતો એ વાત સાચી, નામ નથી, પણ એને પાપ બહુ કર્યા હતા એટલે એને જમદૂત બનાવ્યો હતો. ઈ બરોબર રસ્તામાં ભેગો થઈ ગયો અને ઈ એના ગામના લુકીને ઓળખી ગયો. એ લુખી લે, તું અહીં આવ્યો? તો મને તો આવડે આમથમ તો જીકી લેવા છે. પાછો મૂકવા જાય તો પાછો જાસ? આપણે કેમ ધોવા? તો કે હા, એક કામ કરીશ હું, એક બહુ મુશ્કેલી વાળી અમારે અહીં જમપુરીમાં માથાકૂટ થાય છે કે. હા એ ભાઈ, મારો સંદેશો એક લઈ જાત, બહુ સારું બોલો ને, પણ શું કામ છે? આપણા ગામમાં પેલો શિવદત્ત બ્રાહ્મણ છે ને, હા, ગામના કોઈ જાણતા નથી, એ ભલે મોટી મોટી વાતો કરે કે આ તો અમારા જ્ઞાતિની છે ને, અહીંથી જ કન્યા લાવ્યો છું, પણ એ કલકત્તાથી નીચ જ્ઞાતિની સ્ત્રી લાવ્યો છે, એને ઘરમાં બેહાડી એમ છે એવું. હા, અને બીજા કેટલાય ફેલને પાપ કરે છે. ધર્મરાજા એને મારવા માટે મારી પાસે હથિયાર ઘડાવે છે, પણ એક બહુ મોટી મુશ્કેલી એ છે કે બ્રાહ્મણ હોવાથી એના મા બાપના સંસ્કાર છે, નાનપણમાંથી એના મા બાપાએ એને એકાદશી કરવાની ટેવ પાડી દીધી છે, એટલે માળો 15 દી થાય ને એકાદશી વ્રત કરે એટલે અહીં અમારા બધા હથિયાર ઓગળી જાય છે. એકાદશીનો એને એ જે મોટો પ્રતાપ ને ફળ મળે છે એટલે અમારો બધો દાખલો પહેલ. માટે લુકી, તું એને જઈને કહેજે કે ઓ શિવદત્તજી વિપ્ર, વ્રત મૂકી દો, કાવલી સ્ત્રી મૂકી દો, બધા પાપ છોડી દો, અને જો તમારી સ્ત્રી રાખી હોય ને આમ નામ જીવન જીવવું હોય પાપીને હરામી, તો પછી એકાદશી વ્રત કરવાનું બંધ કરો, એટલું એને કહેજે. ઓકે? એમ કહીને જમદૂત પણ લુકીની સાથે ચાલ્યો. રસ્તામાં લુકીને ટાઈટ માંડી વાવા, ધ્રુજવા માંડ્યો, એ કે મને ટાઈટ બહુ વાય છે, મને ટાઈટ બહુ વાય છે. એ જમદૂત તો કે, જીવનમાં કાંઈ વસ્ત્રદાન કર્યું છે કોઈને? વિચારે ચડ્યો કે હા, ઉત્તરાયણને દી જૂનું કડિયું એક બ્રાહ્મણને મેં આપ્યું છું. એમ તો કે હા, તો કે તો હવે હાલ રસ્તામાં હમણાં એક ઓરડો આવશે, પછી ઉપાડ્યો તે રસ્તામાં એક મોટો ઓરડો આવ્યો, એમાં અનેક પ્રકારના વસ્ત્ર હતા. યમદૂત કે આમાં તારું કડિયું ઓળખી લે, તમે જે કાંઈ વસ્ત્રદાન કર્યા હોય એ બધા અહીં જમા થયા હોય. તે એમાંથી કેટલાય પ્રકારના વસ્ત્ર હતા, તે એમાં એણે ગોત્યું તો ફાટલું તૂટલું જૂનું કડિયું એક હતું કે આ મારું, તો પહેલે આમાં સમજ્યા તમે, આપણે જેવું દીધું એવું આપણને ત્યાં મળે, સારું દીધું હોય સારું મળે, ફાટલું આપ્યો માટે હડી જાય તૂટી જાય બગડી જાય મહોતા થાય એવું થાય, ત્યારે લેવા દાનમાં પહેરો સુખી થાવ એવા દાનેશ્વરી ન થવું. સમજાણો આ ગામડા ગામમાં મૂઠડીનો રિવાજ ને, પેલા કાંધાના દાણા હોય ને બગડેલા ને કાંકરા વાળા, એ ડબ્બો ભરી રાખે, સોકર્યો હું મંદિરે જાઉં તારા ડબ્બામાંથી મૂઠડી લઈ જજો, કેમ તો કે ક્યાં ખાઈ એવા છે, જાય મંદિરે. એક છોકરો બહુ પાકો હતો, એ કે પછી આ દાણા ખાવા તૈયાર રહેજો ઉપર, કારણ કે જે મંદિરે દેશો એ ન્યા મળશે, અહીં ગોંડમાં રાખો છો એ નહીં મળે. એટલે સારું દેવું, કેમ સંતો આપણે મંદિરે મૂઠડીના દાણામાંથી રોટલા કરવા હોય તો આખું મંડળ ભેગા થઈને આખો દી સાફ કરીએ ત્યારે 2 કિલો માંડ સાફ થાય, એવા દાણા મૂઠડીમાં બધા લાવે. હવે એને હારા ક્યાંથી મળશે? એટલે અમે પછી છે ને એમાંથી ખાવાનું બંધ કર્યું. તમે મૂઠી નાખો એ ભેગા અમે કબૂતરાને ઉડાડી જ દઈ, નહીતર અમને મૂઠડી ખાવાનો શોખ બહુ થાય. કેમ જે મૂઠડીના દાણા ગરીબ ઘરમાંથી આવ્યા હોય ને એનો રોટલો થાય ને ઠાકોરજીને જો ધરાવાય તો જે કોઈ મંદિરે આવ્યા હોય મૂઠડી દાણા લાવ્યા હોય એ બધાનું કલ્યાણ થઈ જાય. પણ દાણા જ એવા લાવ્યા હોય કબૂતરાને જ ન ખાય. કેમ જે રેતીમાં છે કાંકરામાં છે ફળિયામાં દાણા નાખી, એમાં અડધા દાણા તો રેતી હોય, તે રેતી ભેગા પડ્યા રહે ને બાકીના દાણા કબૂતરા ચડી જાય. ફાટલું કડિયું ગોચ્યું, લુકીએ સડાવી દીધું અને ત્યાંથી ચાલ્યા. લુકી ફેર બોલ્યો, એ ભાઈઓ ભૂખ બહુ લાગીશ, કોઈને અન્નદાન કર્યું? ના તો કાંઈ ન મળે, પણ ગળગોટા બોલે તો કે ગમે તે બોલે. હાલવા માન, અન્નદાન કર્યું નથી ને અન્ન માગેશ? પણ સાંભળો, મારથી તો અન્નદાન થયું નથી, પણ એક વાત કહું, હું કહું તીર્થવાસી આવ્યા હતા બ્રાહ્મણ અને એ ખાવાનું માગતા હતા, અમે કાંઈ આપ્યું નહીં, પણ એને અન્ન ક્ષેત્ર બતાવ્યું હતું કે ઓલી શેરીમાં ફલાણી જગ્યાએ લોકો દાન આપે ત્યાં જાઓ, આંગળી સીધી ત્યાં. તો કે તો તે આંગળી મોઢા મૂકી, આંગળી જેવી મોઢા મૂકી અને ભાઈ જમ્યો હોય ને એવું થઈ ગયો તરત. એવો આંગળીમાંથી અમૃત જેવો રસ આવ્યો જયારે પાંચે પકવાન જીમ્યો. પછી લુકી કહે, એ તમે મને કીધું તું કોલા શિવદત્તને કહેજે, પણ હું લુવાર ને એ બ્રાહ્મણ માટે મારી વાત કેમ માનશે? હું તો જઈને કહીશ એક જમદૂતે આવું કીધું છે, પણ મારી વાત કેમ માનશે? કાંઈક એંધાણી આપો તો માને. ત્યાં તે જમદૂત કહે, તો સાંભળ, થોડા દિવસોમાં આપણા ધુવા ગામની બહાર એક વણઝારાની પોઠ આવશે, પછી અને તે આપણા ગામની ભાગોળમાં ઉતારો કરીને રાતવાસો કરશે. પછી બીજે દિવસે સવારના પોરમાં ચાકરો જે હોય ને પોઠના માલિકના શેઠિયાના નોકરો, તે પોઠિયા ઉપર છાંટો નાખશે. પોઠિયા પર છાંટો નાખવી એટલે છાંટ નાખવી એટલે પલાણ જેવું એની માથે મૂકવાનું જે હોય ને ઘોડામાં પલાણ મૂકે એવું, પોઠિયાના હોય એને સાટકે અને ઘોડાને પલાણ કે, ત્યારે બધા પોઠિયા છાંટો નાખવા દેહે, પણ એક તોફાની નાનું પોઠિયું છાંટ નાખવા દેશે નહીં નોકરોને. એટલે તેનો શેઠ પોતે ઊભો થાય, ઊભો થઈને કહે છે, અરે તમે બધા કાયર છો, બિકણ છો, આ નાના પોઠિયાને છાંટ નાખી શકતા નથી, માટે બધા એક કોરે ખસો, હું એકલો જ અત્યારે છાંટ નાખી દઈશ. એમ કહીને શેઠિયો ઊભો થાય અને પોઠિયાના કાન જાલીને જ્યાં છાંટ નાખવા જશે કે તત્કાળ પોઠિયું તે શેઠના પેટમાં શિંગડું મારશે અને શેઠને પાડી દેશે, ને પેટમાં એવું શિંગડું વાગી જાય એનું જબરું વહમું લાગવાથી શેઠ તત્કાળ મૃત્યુ પામશે. ત્યારે જમદૂતો તેને લેવા આવશે ને એના ભેળો હું બંદો હશ કે, હા અને તને શિવદત્તને દેખાવું અમે, ને હું તને આમ આમ કરીશ, આવી ગયો એમ. આ એંધાણ સાચું થાય તો વાત સાચી માનવી, લૂકી કે તમે બહુ બધા હોશિયાર ને પાકા, તો ગમ પાકા નો હોય તો તમારા બેટા મોટા મોટા સ્મગલરો અમને હાથમાં જ ન આવે ને, પોલીસ ને હાથમાં ન આવે, આને હાથમાં ન આવે, આ બધા અમારા હાથમાં ન આવે, મારા ભાગી જ જાય તો ભૂખા કાઢ નાખી, ગમે હોય નહીં, આખો દેશ ચલાવતા હોય પણ એને અમે હરખો ઘોટણ ભર હાંકી હાંકી. પછી તો આ લૂકી દેહમાં આવ્યો ધુવા ગામમાં, મળો જીવતો થયો, હવળ્યો, બધાને આશ્ચર્ય બહુ થયું. હા, બધા ભેગા થઈને કૂટતા હતા, તરત બંધ થઈ ગયા અને વિચારે છે યારો પાસો ક્યાં આવ્યો, આ રાજી થાય એવું કઈ નહીં, કોક દી મરી તો જોવો, પાછા આવો તારે માણા રોવાનું શરૂ કરે. એટલે હવે કેમ રોયા હતા કે અમારે એમ કે મરી ગયા છો તો રાજી હતા, હવે તમે પાછા ક્યાં આવ્યા. બીજે દી આ લૂકી પેલા શિવદત્ત વિપ્રને ઘરે ગયો, એને કીધું જરા એકાંતમાં આવો ભૂદેવ, શું છે કામ છે. એકાંતમાં બેઠા, એને વાત કરી કે બીના આમ છે હે, હા તો કે વાત સાચી છે પણ કોઈને કહેશો નહીં, લ્યો 25 રૂપિયા વાપરજો, વાત ન કરતો તો કે નહીં કરું, લાવો બ્લેકમેલ નહીં કરવાના 25 રૂપિયા ભાઈ. હાલો રૂપિયા લઈને ઘેરે ગયા. પછી નક્કી થયેલા દિવસે ત્યાં વણઝારાની પોઈઠ આવી. તે દિવસે સવારમાં લૂકી પેલા શિવદત્ત બ્રાહ્મણને બોલાવી આવ્યા કે હાલો આપણા ગામના પાદરી પોઈઠ આવીશ, જો બધું આવું થશે, જમદું તે કીધું તું હોય નહીં તો હાલો. બે જણા ગયા અને લુવાર યમદૂતના કહેવા પ્રમાણે બધી જ વાત ત્યાં સાચી થઈ, બધું જ એમ જ થયું. પછી તે બ્રાહ્મણે વિચાર્યું કે મારી મારીને છોડા યમપુરીમાં મારા કાઢ નાખશે, એટલે તરત ઓલી કલકલતાથી ગમે તેવી લઈને આવ્યો, તેને કાઢી મૂકી અને એનું પોતે પ્રાયચિત કર્યું પ્રથમ, અને પોતે બીજા બધા અનાચાર છોડી દીધા, અને પ્રથમ જેમ પોતે પવિત્ર જીવન જીવતો હતો એવું પવિત્ર જીવન જીવવા માંડ્યો, અને અતિશ્રદ્ધાથી એકાદશી કરવા લાગ્યો અને દેહને અંતે સ્વર્ગને પામ્યો. આવી રીતે એકાદશીનો અપાર મહિમા છે, માટે એકાદશી કરવી. આ એકાદશી જો ભગવાનની પ્રસન્નતા માટે કરીએ તો ભગવાનના ધામની પ્રાપ્તિ થાય, એમાં કાંઈ સંશય નથી. માટે સર્વજનો એકાદશીનું વ્રત તો અવશ્ય કરવું. હવે એક વલ્ભાચાર્યજીની એકાદશીના મહિમાની વાત તમારી આગળ કહું છું કે એકવાર આચાર્ય વલ્ભાચાર્યજી એકાદશીના દિવસે જગન્નાથજીના દર્શન કરવા ગયા. તેઓ ચુસ્ત વૈષ્ણવ હતા, વાતમાં એવું લખ્યું છે ખવાઈ રહી ગયા, પણ હું તો કહું છું કે હાજે ગયા હોય તોય વાત સમજવા જેવી છે. એકાદશી પોતે બરાબર કરતા હતા, વૈષ્ણવો એકાદશી કરે બધાય, અને ત્યાં જગન્નાથજીના પૂજારીએ એમની પરીક્ષા કરવા, જરાક ઠેકડી કરવા, લ્યો જગન્નાથજીનો પ્રસાદ એમ કહી હાથમાં ભાતનો પ્રસાદ આપી દીધો. જગન્નાથપુરીમાં ચોખા રંધાઈને ભાતનો પ્રસાદ દેવાય ને, એકાદશી ચોખા ભાત ખવાય નહીં. વલ્ભાચાર્યજીને પ્રસાદ પકડાવી દીધો. વલ્ભાચાર્યજીને પ્રસાદ હાથમાં લઈ લીધા પછી વિચાર આવ્યો કે ભારે કરી આ તો એકાદશી છે, ધર્મ સંકટ આવ્યું, જો પ્રસાદી જમી જાવ તો એકાદશી તૂટે, અને જો પ્રસાદી ન ખાવ તો પ્રસાદનો અનાદર કહેવાય. અને પૂજારી ઝીણી આંખે જોઈ રહ્યા કે હવે જોઈ ખેલ શું થાય છે. વલ્ભાચાર્યજીએ પછી ભગવાનની મૂર્તિ સામું જોઈને ઉપાય વિચાર્યો, તો પરમાત્માએ ઉપાય આપી દીધો. અને પછી હું ત્યાં ત્યાં ઊભા ઊભા વલ્ભાચાર્યજી ભગવાનના પ્રસાદના મહાત્મયનું વર્ણન કરવા માંડ્યા, પ્રસાદના વખાણ કરવા, આહા હા જગન્નાથજીનો પ્રસાદ, જગન્નાથજી એટલે આવા, અને એનો પ્રસાદ આવો, એક કણિકો ખાય તો એનો બેડો પાર થઈ જાય, એમના વર્ણન કરી જ રાખે. ઓલો પૂજારી હામું જોયા કરે, વર્ણન કરે એની નાય પડાય નહીં, એમના ઉભારિયા હવારના 4 વાગ્યા વર્ણન કરતા કરતા, 12 જ થઈ ગઈ એટલે ત્યાં જ ઉભા, હર હર ગંગા હર હર ગોદાવરી કરી માનસિક સ્નાન કરી લીધું, અને પછી ત્યાં પ્રસાદ આરોગ્યો. સાંભળ્યું તમે, વલ્ભાચાર્યજીની ભક્તિ અને યુક્તિ જોઈ પૂજારી દંગ થઈ ગયા. એની ભક્તિ એવી ને એની યુક્તિ એવી, તેમણે ન તો પ્રસાદનો અનાદર કર્યો, ન તો એકાદશી તોડી, બધું સાચવી લીધું. આપણે ગમે ત્યાં જઈએ પણ એકાદશીનો ઉપવાસ કરવો ને એના માટે આપણે કંઈક યુક્તિ ગોતી કાઢવી તો આપણી ભક્તિ સાચી. બસ બેહી ન જાવ, હવ ન્યારી રે. હવે કે છે કે આ એકાદશી કરવાની આજ્ઞા કદાચ આપણે ન પાળીએ તો આપણને શું મુશ્કેલી થાય. શાસ્ત્રમાં ઘણી લખી છો, હું થોડીક જ લાવ્યો છું. એક તો પહેલી મુશ્કેલી એ ભગવાનની નારાજગી થાય, બોલો ભગવાનને ન ગમે. અને નિર્ણય સિંધુમાં એવું કહ્યું છે, સૈને ચ મધુસ્થાને મત પાર્શ્વ પરિવર્તને નરો મૂલ ફલાહારી રુધિ શલ્યમ મમાર્પણે. હરિભક્તોએ બીજી એકાદશી કદાચ ફરાળી કરવી, પણ નારદીય પુરાણમાં ભગવાન એવું કહે છે કે અષાઢ સુદ એકાદશી, એટલે આપણે જેને દેવપોઢી એકાદશી નિયમની એકાદશી કહીએ છીએ, ભાદરવા સુદ એકાદશી આપણે જેને પરિવર્તની યા તો જલજીલની એકાદશી કહીએ છીએ, કાર્તિક સુદ એકાદશી એને આપણે દેવપોઢી અથવા પ્રબોધિની એકાદશી કહીએ છીએ. આ બધી એકાદશીના બબે ત્રણ ત્રણ નામ છે. તે ત્રણ મોટી એકાદશીને દિવસે જો ફલ ફૂલ પણ ખાય તો ભગવાન કે મને શલ્યની જેમ હૃદયમાં દુઃખ કરે છે. એ ત્રણ તો નકોડી જ કરવી એમ. ઇન્દ્રિય અંધકારનું દમન ન થતા સંયમ નથી રહેતો જો એકાદશી ન કરીએ તો. ભગવાનના ગુનેગાર થતા શાસ્ત્રોમાં કહેલ પાપો ભોગવવા પડે છે. ક્યાંક ક્યાંક તો એવું લખ્યું છે કે એકાદશીને દે અન્ન ખાય ને એની આટલી પેઢી નરકમાં જાય, આવું બધું છે. હેમાદ્રીમાં અને લઘુ નારદીયમાં એમ કહ્યું છે કે એકાદશ્યામ તું યો ભૂંગતે નરોન્નમ સતુ પાતકી વિટ મૂત્ર પુયા વાહિન્યામ પતત્યેવન સંશય. જે માણસ એકાદશીના દિવસે અન્ન ખાય છે તે પાપી બને છે, પાતકી થાય છે, અને વિષ્ટા મૂત્ર અને પરુ જેમાં વહેતું હોય એવી ભયંકર વૈતરણી નામની નદીમાં એ નરકમાં તે જીવ પડે છે, ન સંશય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે સાંભળો, મહારાજ જયારે નાના હતા ને અયોધ્યામાં રહેતા ત્યારે રોજ હનુમાનગઢીએ દર્શન કરવા જતા. ત્યાં એક બાવાજી હંમેશા કથા વાર્તા કરતા, રામાયણ વાંચતા હશે, ભાગવત વાંચતા હશે, મોહનદાસ બાવાજી એનું નામ હતું. ભગવાન ઘનશ્યામજી ત્યાં કથા સાંભળવા બેસતા, અને એક દિવસ કથા કરતા ત્યાં એમાં એકાદશીનો મહિમા આવ્યો. કથા પૂરી થઈ એટલે ઘનશ્યામજીએ જરાક મોહનદાસજી બાવાજીને પૂછ્યું કે બાવાજી આટલી સરસ એકાદશીની તમે વાત કરી, કેટલો સરસ મહિમા આવ્યો, તોય પણ લોકો એકાદશી કેમ કરતા નથી? એટલું પૂછે વાંધો નહીં, પાછા આ તો પ્રભુને આપ એકાદશી કરો છો એવું પૂછી નહીં જોઈ. અને બાવાજી કાંઈ કરતા નહોતા. અને બાવાજીનો મગજ ગયો, બહુ ગુસ્સે થયા અને ઘનશ્યામજીને કે અભી તુમ છોટે હો, બડી બડી બાતે કરતે હો, જાનતે હો એકાદશી કી ક્યા બાત હૈ? એકાદશી જગન્નાથપુરી મેં ઉલટ મુખ કર થાપ દી ગઈ હૈ, અભી કરને કી કોઈ જરૂરત નહીં હૈ. ઓર દેખો આત્મા મેં ભગવાન હૈ, ઇસલિયે ભગવાન કો ભૂખા રહેકર દુઃખ નહીં દેના ચાહીએ. આવી બધી મોટી મોટી વાતો કરી. મહારાજાની વાત સાંભળી ઉદાસ થઈ ગયા અને તરત ન્યાચી સભામાંથી ઉઠી અને હનુમાનજીની પ્રદક્ષિણા ફરવા માંડ્યા. આ બાજુ આ બાવાજી પોચી બચી વીટી અને આમ આવ્યા, અને જ્યાં પ્રદક્ષિણામાં આવ્યા ત્યાં જમ દૂધ ખાણા. મોહનદાસ બાવાજીને બે વાહેથી માંડ્યા દેવા અને બે આગળથી માંડ્યા ધોલાવવા. હારી ભેટનો માર માર્યો અને જમ દૂધ કહેતા જાય કે આ એકાદશી ખોટી કહે છે. હાયક આ બાવાજીએ ઘનશ્યામનું અપમાન કર્યું છે, મારો કે રાઈડ ફાટી ગયો. ત્યાં મહારાજ પ્રદક્ષિણા ફરતા ફરતા ત્યાં નીકળ્યા, બાવાજી બૂમે બૂમ પાડે, એમાં ઘનશ્યામને જોઈને દોડ્યા, ઓ ઘનશ્યામ પ્રભુ બચાવીએ બચાવીએ, યમદૂત મુજબ માર રહા હે, માફી માગી એનથી મને તમે બચાવો, હું હવે કાયમ એકાદશી કરીશ. ઘનશ્યામ મહારાજ કે પાકુન બાવાજી તો કાયમ. ભગવાને ઈશારો કર્યો, યમદૂત ઉયા ગયા અને બાવાજીએ એકાદશી કરવાનો નિયમ લીધો, જીવા સુધી પાડ્યો. એમ જે બાવાજીને ખબર પડી ગઈ જો અનાજ ખાધું તો જમદું થયા, આપણને દેવી કાંઈ બીક નથી, એટલે હવે એકાદશી થાય ન થાય, જો આપણને બે ચાર જમદૂત મોકલે ઠાકોરજી અને મારતા જાય ને કહેતા જાય કે મારો બેટો એકાદશી નથી કરતો, દે દે એટલે મારો બેટો એકાદશી નથી કરતો, તરત એકાદશી કરતા થઈ જાય. બોલો ભૂખ્યા ન રહેવાતું હોય ને, માર કરતા ભૂખારી હો ભાઈ. ઘણા છે ને આમ બહુ બંઠાઈશમાં જાણે ગૌરવ વધારવાનું એમ વાત કરે, હું ભૂખ્યો ન રહી શકું. એટલે એ કાંઈ ગૌરવની વાત નથી, થોડો કૂણો પડીને બોલ કે મારેથી હાલું ભૂખ્યું રહેવાતું નથી, એકાદશી થતી નથી, મારે ખાવા જોઈએ ત્રણ ટાઈમ, જો તમને કીધું સ્વામી. લે અમારે ઓલો ગૌશાળામાં ચંદ્રગુપ્ત છે એને જોઈ શું મોટી ધાડી મારી એમાં. આમ કઈ વાત કેમ કરાય એ તો સમજો. ઘણા નો વાત કરે, અમારે વર્ષે આટલું તો સ્વામી દવાખાનાનું બિલ આવે છે. એટલે એમાં શું ગૌરવ લેવાની વાત છે? હેથકનું ગળશ ગળશ કરતા છો, આખું ઘર ને માંદા પડી પડી કરતા છો, દવાખાનાનો ખર્ચ થતા છે. જાણે જાણે ધર્માદો ન કરતા હોય એમ દવાખાનાના બિલના વખાણ કરો. હા, એક જણા એક જગ્યાએ અમે ગયા હતા ને, તે શું વાત કરે ખબર છે? અમારી દીકરીને થોડીક મગજની બીમારી છે સ્વામી, એને પરમ દિવસે પ્લેનમાં અમે જાપાન દવાખાનામાં લઈ જવાના છીએ, હું જાપાનમાં એની ટ્રીટમેન્ટ કરાવવાની. મને એમ થાય કે આ હા હા, અને આનો કેટલો આમ ગર્વનો અભિમાન છે કે અમારી દીકરીને અમે જાપાનમાં ટ્રીટમેન્ટ દેવડાવવાની, હું એમાં ધાડી મારવાની. આ બનાવું અજ્ઞાન હોય છે માણસ. વાલા ભક્તો, ભગવાનની આજ્ઞા જેટલી પાળીએ એટલા સુખી સુખી ને સુખી રહીએ. પાળવી
સબ એકાદશી પુણ્ય પ્રકાશા,
સબ એકાદશી પુણ્ય પ્રકાશા,
આદર સહિત કરવ ઉપવાસા,
આદર સહિત કરવ ઉપવાસા,
કૃષ્ણ જન્મદિન અરુ શિવરાત્રિ,
કૃષ્ણ જન્મદિન અરુ શિવરાત્રિ,
ઉત્સવ ચુક્ત ઉપવાસ કરાતે હો, સબ એકાદશી પુણ્ય પ્રકાશ,
સબ એકાદશી પુણ્ય પ્રકાશ,
પુણ્ય પ્રકાશ,
પુણ્ય પ્રકાશ.
થોડીક ધૂન બોલશો, મજા નહી ઉભા થઈને.
જય હો,
જય હો, જય હો.
સ્વામી નારાયણ, સ્વામી નારાયણ,
સ્વામી નારાયણ, સ્વામી નારાયણ,
સ્વામી નારાયણ વાલા, સ્વામી નારાયણ,
સ્વામી નારાયણ વાલા, સ્વામી
નારાયણ, સ્વામી નારાયણ પ્યારા હે નાથ મારા, સ્વામી
મારા સ્વામી નારાયણ, સ્વામી નારાયણ,
ગજાનંદ સ્વામી મહારાજ
તો વાલા ભક્તો વ્યવસ્થિત હતા એમ સીધી આડી લાઈનમાં જોઈને શાંતિથી બેસો. આજે દિવાળીનો દિવસ છે, દિવડાઓ પ્રગટ્યા છે. ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરીએ અમારા અંતરાત્મામાં પણ ચૈતન્ય પ્રકાશ જ્ઞાન પ્રકાશના દિવડા પ્રગટાવજો, સમજણના દિવડા પ્રગટાવજો, સદવર્તનના દિવડા હે પ્રભુ પ્રગટાવજો, એટલી આ દિવાળીને દિને આપના ચરણમાં પ્રાર્થના છે. વાલા ભક્તો, આ એકાદશી આદિ વ્રત કર્યાની જે આજ્ઞા છે એ આપણાથી નથી પડતી, એનું કારણ શું છે થોડુંક વિચારી લઈએ. મેન કારણ છે દેહાભિમાન. બીજું કારણ શ્રીહરિની આજ્ઞા તથા વ્રતના મહાત્મ્યનો અભાવ. ત્રીજું કારણ છે અલ્પ આપતકાલ કે નાની મુશ્કેલીને બહુ મોટું સ્વરૂપ આપી દેવાની ટેવ. ચોથું કારણ છે શરીરની બીમારી. પાંચમું કારણ છે મનની નબળાઈ, શ્રદ્ધાની નબળાઈ. છઠ્ઠું કારણ છે ખૌધરો સ્વભાવ, ખા ખા કરવાની ટેવ. સાતમું કારણ છે એવા ઢીલા પોચા લાગણીશીલ માણસોનો સતત કોન્ટેક સંગ એ ન કરવા દે આપણને. આ બધા કારણો છે. હવે આજ્ઞા પાળવી હોય તો એના ઉપાયો શું સુનીએ. તપસ્વી એવા સંતો અને એવા હરિભક્તોનો સંગ રાખવો, એના કોન્ટેક્ટમાં રહેવું, એને તપ કરતા જોઈને આપણને જરૂર બળ આવશે. એના જેવા ગુણો સંસર્ગને કારણે આપણામાં પણ આવશે. એની હારે હારે આપણે એકાદશી નકોડી કરતા થઈ જશું. તપ જેવું વાલું છે વાલમને, એવું વાલું નથી બીજું કાંઈ. આ વગેરે જે તપ ભગવાનને વાલું હતું એવી વાતો સાંભળવી, માનવીને વિચારવી તો તપ કરવાનો ઉમળકો આવે. ત્રીજું કારણ નીલકંઠ વર્ણીએ અહો કેટલું બધું તપ કર્યું, કોને માટે કર્યું, એણે આપણા માટે કર્યું તો આપણે આપણા માટે કેમ ન કરવું એવું વિચારવું, જેથી કરીને પણ એકાદશીનો ઉપવાસ આપણે કરી શકીશું. ચોથું કારણ આજ્ઞા પાળવાનો ઉપાય, એકાદશીનો મહિમા સમજવો, મહાફળનો વિચાર કરવો. પાંચમો ઉપાય ઉપવાસથી આરોગ્ય લાભ થાય છે તે પણ વિચારવું, એનાથી પણ ભૂખ્યું રહેવાનો ઉત્સાહ થશે. આ બધા આજ્ઞા પાળવાના ઉપાયો છે. જો માણસ કરે તો જરૂર તેનાથી ભગવાન સ્વામિનારાયણની એકાદશી કરવારૂપ આજ્ઞા જરૂર પડશે. હવે આ આજ્ઞાની મર્યાદાની વાત કરું છું કે અહીં સુધી એની મર્યાદા છે, અહીંની બાઉન્ડ્રી ઓલંગ્યા પછી આ આજ્ઞા લાગુ ન પડે. શાસ્ત્રમાં કહ્યું છે 8 વર્ષથી નાનાને એકાદશી લાગુ નહીં પડતી, 80 વર્ષથી મોટી ઉંમરનાએ પણ એકાદશી કરવી એવી આજ્ઞા એને પાળવાની રહેતી નથી. એ બાઉન્ડ્રી બહાર થઈ ગયા. 8 વર્ષથી નાના અને 80 વર્ષથી મોટાએ એકાદશી કરવાની નથી એમ શાસ્ત્ર કહે છે. પછી તેમ છતાંય એને સ્વાસ્થ્ય સારું હોય ને ઉમંગ હોય કરે તો કાંઈ વાંધો નથી. રોગાર્તસ્ય ત્વન્નક્ષ ભક્ષણેપી ન દોષઃ બાલ વૃદ્ધા તુરાન વિના ઇતિ તત્પર્યુદાસાત. અર્થ, રોગી માણસ અન્ન ખાય તેનો દોષ નથી, કારણ કે બધા જ ઉપવાસો બાળક, વયોવૃદ્ધ અને રોગી સિવાયના એ કરવાના છે એમ શાસ્ત્રમાં છૂટ આપી છે. માટે એકાદશી રોગી, બાળક અને વયોવૃદ્ધે ન કરે તોય કોઈ દોષ લાગતો નથી, ચાલે. ત્રીજું, ચાંદ્રાયણ જેવા ભારે વ્રતોમાં આ વ્રતનું બંધન રહેતું નથી. ખાસ ભક્તો ધ્યાન દે, ભલે એકાદશી નિત્ય વ્રત છે પણ એવું ભારે વ્રત નથી. ચાંદ્રાયણ જ્યારે વિશેષતાએ માણસ કરતો હોય ત્યારે એકાદશી વ્રતનો બાદ થઈ જાય છે. કહેતા ચાંદ્રાયણ કરનારો પણ એકાદશીને દિવસે અન્નના ગોળા લે તોય એને દોષ લાગતો નથી. આ વાત ધ્યાનમાં લેજો. ઘણા હરિભક્તને એનો બહુ જ ફફડાટ રહે છે કે એકાદશીના દિવસે અન્ન કેમ ખવાય, પણ જો ચાંદ્રાયણ તમે કરતા હો તો અનાજના ગોળા એકાદશીને દિવસે લઈ શકો છો. પરંતુ મોટાભાગના સંતો અને ભક્તો ચાંદ્રાયણમાં એકાદશીને દિવસે ફરાળિયા ગોળા લે છે અને એમાં જ એને સંતોષને આનંદ રહે છે. અનાજ ખાવાની હિંમત કોઈનામાં હોતી નથી. અમારા સંતો ભક્તો અહીંયા કુંડળમાં ભાભાઓ બધા ઘણાય ચાંદ્રાયણો કરે છે પણ એકાદશીને દિવસે કોઈ અન્નનો ગોળો લેતા નથી. એટલે અમે બધાને ફરાળના, પેંડાના, મસ્ત મજાના ગોળા આપીએ છીએ
અને મોરલો ખોખા ગળે એમ ગળી જાય છે,
કોઈ વાંધો આવતો નથી. સમયાનુસારે પ્રગટ શ્રી હરિ કે સમર્થ ગુરુની આજ્ઞાથી આ વ્રત ન કરી શકાય તો પણ કોઈ દોષ લાગતો નથી. ધરતી ઉપર પ્રગટ ભગવાન હોય અને ખીચડીના દાંતણ કરાવે કે પછી લાડવા ખાઈને એકાદશી કરાવડાવે કોઈ પ્રેમીના ભાવ માટે તો કોઈ દોષ નથી. અને પોતાના મોક્ષદાતા ગુરુ સમર્થ હોય અને એ આજ્ઞા કરે ભલે એકાદશી રહી બે જાઓ લાડવા બાડવા ખાઈ લો, તો ગુરુ આજ્ઞાથી કોઈ શિષ્ય એકાદશીને દિવસે કદાચ અનાજ ખાઈ લે તો એને કોઈ દોષ લાગતો નથી. આ બધા અપવાદો કયા વાલા ભક્તો, હવે વિશેષ વિવેક બતાવી દઉં છું આ શ્લોકને લાગુ પડતો હોય એવો. વ્રતના દિવસે આટલા વિવેક જરૂર રાખવા. શું? નતુ તદ દિનેશ્વપી લૌકિક વ્યવહાર પ્રસંગેન દિન નિર્વાહ કાર્ય ઇત્યર્થ. અર્થાત એકાદશીનો દિવસ લૌકિક વ્યવહાર કે બીજી ત્રીજી વાતોમાં કામકાજ કરવામાં ન વિતાવી દેવો, ભજન કરીને વિતાવવો. શક્ય હોય ત્યાં સુધી કોઈ વ્યવહારિક કામ નહીં કરવું, સંતો હરિભક્તોના ભેળા થઈ ભજન પરાયણ દિવસ વિતાવવો. પણ જે લોકો જો આવી રીતે એકાદશીને દિવસે કાંઈ કામકાજ ન કરે અને ભજન જ કર્યા કરે તો બીજે દિવસે ટક છાંડી જાય એમ હોય તો એણે એકાદશીને દિવસે પણ મજૂરી કે નોકરીએ કામકાજે જાવું. પણ જેની પાસે એકાદશીને દિવસે શાંતિથી બેસીને ભજન કરે એટલું ધન કે એટલું ઘરમાં અન્ન હોય તો એણે કામે જવું નહીં. વ્રતોત્સવની રાત્રિએ જાગરણ કરવું, આખી રાત શક્ય હોય તો આખી રાત કરવું, નહીં તો રાતના 12 વાગ્યા સુધી તો કરવું જ. ત્રીજું, જગત સંબંધી વાતો કે અન્ય ફિલ્મો વગેરેના ગાણા ગાઈને કે ટીવી ચેનલો બીજી ત્રીજી બાબતમાં જોવાની બાબતમાં રાત્રિનું જાગરણ ન કરવું, પરંતુ કીર્તનાદિક કે અન્ય રીતે ભજન પરાયણ રહીને જાગરણ કરવું. ચોથી બાબત, ઉપવાસ કરવા નિમિત્તે ફરાળને નામે જીભને બહેકાવવી નહીં. જીભના ચટાકા કરવા તેના કરતાં તો ઉપવાસ ન કરવો સારો. એકાદશીને દિવસે માણસો 11 વાના રાંધી અને ભાત ભાતના તાલ પાડે છે ને એકાદશી ઠાકોરજી ચોપડે લખાવે છે. ભગવાન એમ કહે છે કે તે એકાદશી કરી કે ન કરી, તારો એકાદશીનો દિવસ હોય કે હાથમ કે આઠમ કે બારસનો દિવસ હોય કોઈ તને ફેર પડતો નથી, માટે પુણ્યમાં પણ કોઈ ફેર નહીં પડે. સબ એકાદશી કૃષ્ણ કે જન્મ દિવસ શિવરા તા દિન વ્રત ઉત્સવ સહિત કરને અબ સાક્ષાત. આ શ્લોકની ત્રીજી આજ્ઞા અને છેલ્લી આજ્ઞા, કૃષ્ણ જન્માદિના નામ ચ શિવરાત્રેશ્ચ સોત્સવમ. ભાઈ, વ્રતના દિવસને વિશે મોટા ઉત્સવ કરવા આ આજ્ઞા છે. આજ્ઞાની વ્યાખ્યા કહું છું. એતેષુ સર્વેષુ વ્રત દિનેશુ ઉત્સવાહતુ નાના વિધ ગીત વાદિત્ર નાદોપેત ભગવન મહાપૂજન સાધુ બ્રાહ્મણ સમર્ચન કૃષ્ણ કથા કીર્તન શ્રવણાદિ ઉપેત જાગરણ રૂપા કર્તવ્યા. એનું ગુજરાતી કે આ બધા જે વ્રતના દિવસોમાં ઉપવાસ કરવાના કયા, તે નાના પ્રકારના વાજિંત્રો વગાડી ભગવાનના કીર્તનો ગાઈને ભગવાનની મહાપૂજા કરીને સાધુ બ્રાહ્મણ વગેરેનું પૂજન કરીને ભગવાન પરાયણ રહીને જ જાગરણ સાથે કરવા. હવે ઉત્સવનો અર્થ કરે છે ઉત વત્તા સૌ. સૌનો અર્થ થાય યજ્ઞ, ઉતનો અર્થ થાય છે શ્રેષ્ઠ ઉત્કૃષ્ટ. ઉત્સવ એટલે કે ઉત્કૃષ્ટ યજ્ઞ, સારો શ્રેષ્ઠ એક યજ્ઞ એટલે કે ઉત્સવ. પહેલાના યુગમાં યજ્ઞ એ જ ઉત્સવ ગણાતો, યજ્ઞને જ ઉત્સવ કહેતા. પણ દ્વાપર યુગથી પછી અત્યારે જે આપણે કરીએ છીએ તે ઉત્સવની પ્રણાલિકા ચાલે છે. ઉત્સવમાં ભજન કીર્તનની રમઝટ બોલાવનારાને ઓત્સવિયા કહેવાય છે, અને એવા ઓત્સવિયાના ગ્રુપને ઉત્સવ મંડળી કહેવાય છે. હમણાં તો એવા ઓત્સવિયાને ઉત્સવ મંડળીઓ પણ ઓછી દેખાય છે, તોય કોક કોક મોટા શિખરબંધ મંદિરોમાં વડોદરા જેવા ગામમાં ક્યાંક ક્યાંક ઉત્સવ મંડળીઓ વાળા હોય છે. લાંબા મુદંગ રાખે, ઢોલકા રાખે ને બધા કોશી જોડા, એકે એક જણા, 6 જણા હોય તો 6 કોશી જોડા કોથળો ઠલવે. એકાદશી ઉત્સવની, ઉત્સવની રે મારી ઉત્સવની, એવી ભગડાટી બોલાવે, એનું નામ કહેવાય ઉત્સવ મંડળી. આ પણ ઉત્સવ કહેવાય છે. ક્યાંક જોયું હોય તો તમે, મેં વિચાર્યું છે એવી ઉત્સવ મંડળી આપણે એક સમયમાં બોલાવી છે ને એની પાસે ઉત્સવ કરાવવો છે ને બધાને જૂની સંસ્કૃતિથી વાકેફ કરવા છે. ક્યાંક હારી ઉત્સવ મંડળી હોય તો તમે ગોતી લાવજો. હું તો નવો નવો ત્યાગી થયો તેથી વડનગરમાં મેં ઉત્સવ મંડળી જોયેલી. અરે ગોઠણભર થઈ જાય હામ હામી, હા એવી જમાવે એવી જમાવે, અને પછી ઠપ લઈને ધીમું કરી નાખે. ઉસવની પ્યારી કેશબ, મજા બહુ આવે. હવે આપણે આજ બધું સંગીત ને રાગ ને તાલ ને બધું જરા બદલી ગયું છે. આજનું આખું ભાઈ જનરેશન બદલી ગયું છે. આજના નવા છોકરા એના રાગ તાલ ને બધું ઢીંચક 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 હાવ ફરી ગયું. ઉત્સવના ઘણા સ્વરૂપો છે. ભગવાનની સામે બેસી વિવિધ વાજિંત્રો સાથે કીર્તન ભક્તિ કરવી એને ઉત્સવ કહેવાય. ત્યાંથી માંડીને ભગવાન સંબંધી વિવિધ આયોજનોથી સભર મોટા સમયાઓને કરવા એને પણ ઉત્સવ કહેવાય, મહોત્સવ કહેવાય. હમણાં હમણાં એક સત્સંગી જીવની પારણ હતી પણ લખેલું મહામહોત્સવ. સમજાણો ઉત્સવ મહોત્સવ ને મહામહોત્સવ. પિતા પ્રપિતા પિતામહ. હા હવે ઘણા કઈ ઠેકાણું ન હોય પણ મોટું નામ ને જાજો પ્રચાર ન્યાજીને જોવો તો કાગડા ઉડતા હોય એવું દાંત કાઢીએ આપણે. અને હમણાં હમણાં તો ઉત્સવનું નામ પડી ગયું છે, જરા પ્રસાદ પાણી કરવા એને ઉત્સવ કર્યો. બોલો અલ્યા ભાઈ, ભજન કરવું આવો સમયો કરવો એને ઉત્સવ કહેવાય. તો વાલા ભક્તો, આવા ઉત્સવના ઘણા સ્વરૂપો છે, એ બધાને ઉત્સવ કહી શકાય. દરેક ભક્તોએ પોતાની શ્રદ્ધા સંપત્તિ સમય સગવડતાને આધારે ઉત્સવમાં સહભાગી થવું જોઈએ એવો શ્રીજી મહારાજનો આશય ખરો. ભક્ત ચિંતામણીમાં મહારાજે એવું કહ્યું, જેમ અન્ય લોક થાય ભેળા એમ સમજશો માયે હલીલા. આજે અમે ઉત્સવ સમય આની સિસ્ટમ પ્રવર્તાવી છે અને તમે છે ને જેમ બીજા માણા બધા ભેળા થાય એમ આ બધા મેળા નો હમતતા. આ જીવના કલ્યાણ માટેની ઉત્તમ એક સિસ્ટમ છે ઉત્સવ સમયા. હવે ઉત્સવનો હેતુ અને એનું ફળ આપણે જોઈ લઈએ. પહેલું, ભગવાન અને સંતો ભક્તોના દર્શન થાય, આ ઉત્સવ સમયાનું પહેલું ફળ અને હેતુ એનો. ઈ મહારાજ એટલે જ ઉત્સવ સમયા કરાવતા. સમાગમનો લાભ મળે. જગતમાં ફેલાયેલી વૃત્તિઓ એન કેન પ્રકારે ભગવાન તરફ વળે અને ઉત્સવની સ્મૃતિ રહી જાય તો કલ્યાણ થઈ જાય. પ્રથમનું ત્રીજું વચનામૃત. મહારાજ કે જેને મૂર્તિ અખંડ દેખાતી હોય એણે પણ જે જે અવતારે જ્યાં જ્યાં લીલા કરી હોય તેને સંભાળી રાખવી. અને અમે ઉત્સવ સમયા જે કર્યા હોય એમાં સાધુ બ્રહ્મચારી પાળા ભેગા કર્યા હોય તો એને સંભાળી રાખવા. કેમ જે અંતકાળે કદાચ મૂર્તિ ભૂલાઈ જાય તો એને યોગ્ય કરીને મૂર્તિ સાંભળી આવે. આ અમારી આજ્ઞા છે કે મૂર્તિ અખંડ દેખાતી હોય તેણે પણ આવા સમયા ઉત્સવ કરવા અને સાધુ બ્રહ્મચારી પાળા સાથે હેત રાખવો. આને કહેવાય અંતકાળે જો એની સ્મૃતિ થાય તો પરમ કલ્યાણ થાય. વડોદરાની પેલી બાઈ હતી ને, વડોદરામાં ભગવાન પધાર્યા અને સંતો કીર્તન ગાતા હતા, રેસક પણ હરિવનનું સાચું બીજું સર્વે ક્ષણભંગુર કાચું. અંતકાળે એને યાદ આવી ગયું ભગવાન એને તેડવા આવ્યા હતા. આમ કલ્યાણ ક્યારેક થઈ જાય. પાંચમું, ભીડો વેઠવાની પ્રેક્ટિસ થાય. ભીડા ભક્તિનો મહાવરો થાય ભાઈ ઉત્સવમાં. એકબીજાના દર્શન ને પરિચય થાય, સદભાવ વધે, એકબીજા ભક્તોમાં શ્રેષ્ઠપણું હોય તેને જોઈને આપણામાં એવું શ્રેષ્ઠપણું લાવવાની પ્રેરણા મળે અને બળ પણ મળે. સાતમું, જીવમાં બીજબળ વધે. શ્રીજી મહારાજ આવા હેતુઓથી અનેક ઉત્સવ સમયાઓને કરતા હતા અને એ પરંપરા દેતા ગયા છે. વાલા ભક્તો, એક દ્રષ્ટાંત આપું. ગઢપુરવાસીઓ અવારનવાર ભગવાનને રાજી કરવા અન્નકૂટ ઉત્સવ, જન્માષ્ટમી ઉત્સવ, રામનવમી ઉત્સવ, વસંત પંચમી ઉત્સવ, દરેક એકાદશીના ઉત્સવ કરાવ્યા જ કરતા. મહારાજ કરતા, બધાને તેડાવતા, જમાડતા, આનંદ કરતા. મુક્તાનંદ સ્વામી કહે છે, સો વ્રત કે દિન મે મુદ પાઈ ઉત્સવ કરના અતિ સુખદાય ભાઈ. આનંદથી મોટા ઉત્સવ કરવા આવા વ્રત ઉત્સવને દિવસે. હવે જો ઉત્સવ ન કરીએ તો નુકસાની શું જાય છે? તો પહેલું, ઉત્સવના જેટલા ફાયદા જોયા તે એક પણ ફાયદો ન મળે જો ઉત્સવ ન થાય તો. બધું ઠપ ને સુનમન થઈ જાય. બીજું, ઉત્સવ સમયનો લાભ ન લેતા રહીએ તો આપણે કાયમ આપણા બળે સત્સંગ રાખી શકીએ નહીં, જેથી ધીરે ધીરે સત્સંગ ઘસાઈ પણ જાય, મુશ્કેલી એ થાય. ત્રીજું, ઉત્સવાદિકમાં થતા દિવ્ય લાભોથી વંચિત રહી જઈએ. આ બધા એના નુકસાનો છે. હવે એક નેગેટિવ દ્રષ્ટાંત દઉં છું. કાશીદાસ મોટાને ગીરદી ન ફાવે. મહારાજ કહેતા કાશીદાસ મોટાને ગીરદી ન ફાવે તે સમયમાં ન આવે. સમયા પછી મહારાજના દર્શને આવે. તે એકવાર સમયમાં આવ્યા ને સમયા પછી મહારાજના દર્શને આવ્યા ત્યારે મહારાજ કહે, કાશીદાસ તક હા મહારાજ અમે વાટ ખર્ચી તમને અપાવીએ, બધા હરિભક્તોના દર્શન કરી આવો, જાઓ. થઈ શકે? તો કે ન થાય. સમયામાં બધાના દર્શન થાય માટે આવવું એવું મહારાજે કીધેલું. ગાંભ ગામના બે ભક્તો ઉત્સવ સમયમાં મહારાજના દર્શન ન આવ્યા. મહારાજે બીજા ભક્તો જે ગામથી આવ્યા તેને પૂછ્યું કે ઓલા બે આપણા હરિભગત છે એ કેમ ન આવ્યા? તો કે એ તો ખળા હાચવા રહ્યા. મહારાજ કહેતો હવે અમારે તમારા બે જણા આવ્યા છો એની જ ઉપાધિ બાકી નથી, આવ્યા એની મેળે એ કુટી ખાય અમારી ઉપાધિ નહીં. અને પછી ખળામાં આગ લાગી, સમજ્યા? તે ઓલા હાચવા રહ્યા હતા ને એના બળી ગયા, ના એ સમયમાં આવ્યા હતા ને એનું ભગવાને બચાવ્યું હતું, આવું છું તું. ત્રીજું, મહારાજે કારિયાણીના વસ્તા ખાચરને કહ્યું, ચાલો ઉત્સવમાં સમયામાં વડતાલ. કારણ કે પણ મારે ઘર બાંધવાના છે, હું નહીં આવું. ઉત્સવમાં આવું તો મોડું થાય ને વરસાદ આવે અને બધું ધોવાઈ જાય. મહારાજે કીધું, આગ્રહ કર્યો પણ ન માને. મહારાજ તો વડતાલ ઉત્સવમાં જતા રહ્યા, આ બાજુ વરસાદ વહેલો આવ્યો, મકાન પડી ગયા, નવરાત થઈ ગયા, પણ મહારાજને દર્શને ના જવાનું. મહારાજે પૂછ્યું, ઘર થઈ ગયા? વળતા આવ્યા ને ત્યાર પાછા ઉતર્યા કારિયાણીમાં, વસ્તા ખાતે પૂછ્યું, ઘર થઈ ગયા? ત્યારે નીચું જોઈ ગયા, લ્યો. અને કે ના મહારાજ. ત્યારે મહારાજ કે અમારું માયના હોત તો, હવે લ્યો અમે ખર્ચી આપીએ, સમયમાં જેટલા સંતો હરિભક્તો આવ્યા તેના દર્શન કરી આવો. ત્યારે કે મહારાજ એ તો કેમ થાય? ત્યારે મહારાજ કે અમારું માયનું હોત તો થાત. હવે વાલા ભક્તો, આજ્ઞા ન પાળવાના કારણો, જો આપણે આ ઉત્સવ કરવાની ઉત્સવમાં જવાની આજ્ઞા ન પાળીએ તો સંતો ભક્તોમાં જોડાણ ઓછું થઈ જાય, ધીમે ધીમે છૂટા પડી જવાય, વ્યવહારની પ્રધાનતા થઈ જાય, શક્યતા છે, ઉત્સવાદિકની અરુચિ થઈ જાય, અત્યંત ગરીબીને કારણે ઉત્સવમાં જવાના પૈસા કે સમયનો અભાવ હોય તોય માણસ ઉત્સવ સમયમાં જઈ શકતા નથી, અને કોઈનો આત્મા ભગવાનને પામી ગયો હોય ને ભગવાનમાં તલ્લીન થઈ ગયા હોય ને ડૂબી ગયા હોય એ પછી ઉત્સવ સમયમાં રસ રાખી શકતા નથી અને નથી ઉત્સવ સમયમાં કરી શકતા, એમ પણ ઉત્સવમાં નથી જવાતું. હવે આજ્ઞા પાળવાના ઉપાય. ઉત્સવાદિકનો મહિમા સમજો તો આ આજ્ઞા પડે. વ્યવહાર કરતા સત્સંગ અને સંતો ભક્તોની પ્રધાનતા રાખી હોય તો આ આજ્ઞા પડે. તેવા સંતો ભક્તોનો યોગ વધારવો કે જેથી કરીને આપણને ઉત્સવ સમયમાં જવાય, મહિમા થાય અને આનંદ આવે. છેલ્લે વિશેષ વિવેક આ શ્લોક સંબંધી કહી દઉં છું. ઉત્સવના નામે આપણી ઈચ્છાઓ કે મોજ શોખ કે ભ્રષ્ટાચારનું પોષણ ન થાય તે ખાસ ધ્યાન રાખવું. ઘણી વખતે ઉત્સવમાં પણ આપણી બાહ્યવૃત્તિ થઈ જવાની શક્યતા છે, લાભ થવાને બદલે નુકસાન પણ થાય. ઉત્સવમાં આવીને એકબીજાને મળીને આપણે આપણો વટ મારીએ ને માન વધારીએ ને અહમ પોષીએ તો ઉલટાનું ઉલમાં ચૂલમાં પડાય. આ ખાસ વિવેક દરેકે રાખવો જોઈએ. ઉત્સવમાં ઘણી જગ્યાએ ભ્રષ્ટવાળો થાય છે. મોજ શોખ અને આનંદ માણસ ઉત્સવમાં આવીને હારું હારું ખાઈને હરે ફરે છે અને કરે છે, માટે એ ન થવું જોઈએ ઉત્સવના બાને. ઉત્સવમાં અતિ દિવ્ય ભાવથી સંતો ભક્તોના દર્શન કરવા, પણ બાહ્યવૃત્તિ કરી વૃત્તિઓને બહેકાવવી નહીં એ ધ્યાન રાખવું. ઉત્સવના બહાને લોભ રાખીને સંપત્તિ ભેગી કરવા ધમાલ ન કરાય ભાઈ. ઉત્સવ સમયમાં જે કોઈ મંદિરના કે આગેવાન માણસો કરતા હોય તેણે ધન ભેળું કરવાની આશા રાખી ક્યારેય ઉત્સવનો આરંભ કરાય નહીં, ભગવાનને એ ગમે નહીં. જેટલું ધન હોય સ્વેચ્છાથી જે કોઈ આપે એને લઈને ઉત્સવ કરવો, બાકી તુલસીન પાંદડે ઉત્સવ કરવો, પણ બળાત કોઈને મારી જીકીને પ્રેરવું નહીં, પરાણે યજમાન ઊભા કરીને માથા કુટોને ધમાલો કરવી નહીં. જેટલી સહજ સગવડતા હોય તેવો જ ઉત્સવ કરાય. ઉત્સવ માટે પણ કોઈની પાસે, શ્રીજી મહારાજે કહ્યું છે, બળાત પૈસા ન ઉઘરાવવા, એવી બધી પ્રેરણાઓ પરાણે પરાણે કરવી નહીં. આટલી બધાએ વિશેષ વિવેકમાં ખાસ ધ્યાન દઈને વાત સમજવી. આ રીતે આપણે આ 79મો શ્લોક સમજ્યા. એકાદશી નામ સર્વાસામ કર્તવ્યમ વ્રતમાદરાત.
એકાદશી નામ સર્વાસામ કર્તવ્યમ વ્રતમાદરાત.
કૃષ્ણ જન્મદિનાનામ ચ શિવરાત્રે ચ સોત્સવમ.
શિવરાત્રે ચ સોત્સવમ.
હો
શિવરાત્રેશ્ચ સોત્સવમ
મા શિવરાત્રેશ્ચ સોત્સવમ
સહજાનંદ સ્વામી મહારાજની